प्राप्ति है, मंगलमय सुख सास, मंगलमय सुख सास। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काले अने विकल्पोना वहता प्रवाहना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व। आ देहनी कोई पण क्रियामा के विकल्पोना वहता प्रवाहमा क्याय मळ्युं नथी, भळ्युं नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्तानो बोध आत्म जागृति एज धर्म छे। ज्ञानी सदाय जागृत छे कारण के ज्ञानी नु एकत्व त्रिकाल जागृत एवा चैतन्य तत्व मां थई चुक्यो छे। ज्ञानी एक दशा ने प्राप्त थई चुक्या छे के ए देह होवा छता देहातीत दशा ने प्राप्त थया छे। ને એટલા માટે હવાના નિમિત્તથી ઝાડના પાંદડાઓને હલતા દેખતી વખતે જેમ કોઈ વ્યક્તિ એ ઝાડના પાંદડાથી પોતાને અલગ માને છે અને જે પાંદડાઓ હલે છે એ હલતા પાંદડાઓમાં પોતાની સત્તાને ક્યાંય પણ માનતો નથી એવો એ માણસ, અહીંયા જ્યાં હું અહીંયા ચૈતન્ય તત્વ પોતાના ચૈતન્યની સત્તાની બહાર ક્યાંય નથી, પણ હવાના નિમિત્તથી આ હવા પેટમાં જતા જ પેટ બહાર નીકળે છે અને હવા બહાર નીકળતા પેટ અંદર જાય છે। આવું જે પેટના પરમાણુઓમાં નિરંતર જે પરિણમન થઈ રહ્યું છે, પેટ અંદર જાય છે અને બહાર આવે છે। જ્ઞાનીને જાગૃતિ છે કે હવાના નિમિત્તે આ પાંદડાઓ ઉડી રહ્યા છે। આ પેટના શરીરના પરમાણુઓ આ હવાના નિમિત્તથી ઉડી રહ્યા છે અને હું મારા ચૈતન્યના શિખર પર બિરાજમાન થઈ આ પાંદડાઓ ઉડે છે એને હું દૂરથી જોઈ રહ્યો છું। ભાવોથી તમે એટલા અંતરમાં ગયા કે હવે બહારનું કઈ દેખાતું નથી। શરૂઆતમાં તમે કુવાની અંદર પ્રવેશ કરો છો, થોડું થોડું અજવાળું બહારનું દેખાય છે અને જેવા તમે અંદર ગયા, અંદર ગયા કે હવે અંધારું જ અંધારું છે, ત્યાં બહાર નું થોડું પણ અજવાળું નથી. ચૈતન્ય તત્વની અનુભૂતિ થઈ, ત્યાં વિકલ્પ ન રહ્યો, નિર્વિકલ્પ થયો, ત્યાં એટલી ઊંડાઈ સુધી એવો ગયો. અનાદિથી ડર લાગતો તો ઊંડાણમાં જવા માટે, જેટલા ઊંડાણમાં જવાનો ડર લાગતો તો હવે ડર મટી ગયો. કારણ કે ડર પેલા એ લાગતો હતો કે ઊંડાણ કઈક અલગ છે અને ઊંડાણમાં જવા વાળો કોઈક અલગ છે. ઊંડાણમાં જવા વાળો એ કોઈ અલગ છે અને ઊંડાણ કોઈક અલગ છે. ત્યારે એવી દશાને તમે પ્રાપ્ત થાવ છો, એ ઊંડાણમાં જ્યાં તમે જાઓ છો એ અને ઊંડાણમાં જવા વાળો એ બંને એટલા ઊંડાણમાં છે, બંને એક જ છે, ત્યાં કોઈ અલગ અલગ છે જ નહીં. ત્યારે તમે નિર્વિકલ્પ થી જાઓ છો, એ નિર્વિકલ્પ થાવ છો, એ જ મટી ગયો. અનુભવવા વાળો તત્વ અને અનુભવમાં આવવા વાળું જે તત્વ છે અને અનુભવ, એ બંને એવા અભેદ થયા કે વિકલ્પ મટ્યો અને નિર્વિકલ્પ થયો. ચૈતન્ય તત્વની અનુભૂતિ જયારે થાય, આત્માની અનુભૂતિ જયારે થાય, કબીરના દીકરા કમાલના જીવનની આ ઘટના છે. કમાલ ને કબીરે ખેતરમાં ઘાસ કાપવા માટે મોકલેલો, ને કમાલ ઘાસ કાપે છે. કાપતા કાપતા એવું થયું, ઘાસ કાપીને ઘાસ લાવવાનું હતું અને ઘાસ પાછું લાવ્યા નહીં, અને કબીર ને ચિંતા થઈ કે આ સાંજ પડવા આવી, હજી કમાલ પાછો કેમ નથી આવ્યો. ત્યાં જઈને જોયું તો સાંજના એક કમાલ ઘાસની સાથે એક ડોલી રહ્યા હતા. ઘાસ ડોલી રહ્યું હતું અને કમાલ પણ ત્યાં ઘાસની સાથે ડોલી રહ્યા હતા. કબીરે ખંભા ઉપર હાથ રાખ્યો અને કમાલ ને પૂછ્યું કે શું થયું. કમાલ હલી જાય છે કે ખબર જ ન રહી. ઘાસ જયારે કાપવા માટે આવ્યો ત્યારે ઘાસ કાપનારો અને જે કપાવવાનું હતું એ ઘાસ, એ બે વચ્ચેનો ભેદ જ બતી છે. કોણ કાપનારો અને કોણ કપાઈ જનારું એ ભેદ જ મટી ગયો. કે હું પોતે જ ઘાસમય એવો થઈ ગયો કે ડોલવા લાગ્યો, ધ્યાન જ મારું ન રહ્યું, ઘાસની સાથે ઘાસ થઈ ગયો. ચૈતન્ય તત્વની અનુભૂતિ એવી છે કે પર્યાય જયારે અનુભવે છે ત્યારે પર્યાય પોતે પર્યાય ન રહી એવો અનુભવ કરે છે. હું ત્રિકાળી ધ્રુવ, અને હું ત્રિકાળી ધ્રુવ એવો પર્યાય પોતે અનુભવે છે. પર્યાય પોતાને પર્યાય રૂપે સ્વીકારીને પર્યાયનો એ દ્રવ્યનો અનુભવ નથી કરતી, પણ હું જ દ્રવ્ય છું. આ નિર્વિકલ્પ અનુભૂતિ આવી છે. ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય ત્યારે મોક્ષ દૂર ન રહ્યો. કારણ કે જે અનુભવમાં આવ્યું એ અનુભવમાં આવ્યું તે તત્વ મુક્ત સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ અનુભવમાં આવ્યું. મોક્ષ સ્વરૂપ તત્વનો અનુભવ એ જ મોક્ષ છે. એટલા માટે ચોથા ગુણસ્થાને જ્ઞાનીઓને દ્રષ્ટિ મુક્ત કહ્યા છે. કારણ કે દ્રષ્ટિ એવા ચૈતન્ય તત્વ પર કેન્દ્રિત થઈ હતી, સ્થાપિત થઈ હતી કે જે ચૈતન્ય તત્વ ત્રિકાળ મુક્ત છે. આ અનુભૂતિ સુધી પહોંચવા માટે અહીંયા આપણે આ ચર્ચા કરી અને એ બતાવ્યું કે આ માર્ગ જેમના થકી આપણને પ્રાપ્ત થયો છે પરમ કૃપાળુ દેવ, અનિત્યતાની અસારતાથી નિત્યની યાત્રા કરાવે છે. એટલા માટે તે ઘર કુટુંબ પરિવાર લક્ષ્મી સંપત્તિ આ બાર માં જે કઈ પણ પ્રાપ્ત થયું છે એને જ્ઞાની રસ્તામાં મળતા મુસાફરની જેમ દેખે છે. રસ્તામાં ઘણા મુસાફરો મળે છે અને મુસાફરોના મરણ પણ થાય છે. જીવન આપણું જીવતા હોઈએ છીએ અને વચ્ચે વચ્ચે મુસાફરો જે છે એ કેટલા મુસાફરો મળતા હોય છે. આપણે આપણી સાથે જ ચાલતા સાથીદારોને આપણે મરતા દેખીએ છીએ કે મારી સાથે હતા અને આ મરણ થયું. રસ્તામાં ઘણા મુસાફરોને મરવાનું થાય છે અને જ્ઞાનીને જાગૃતિ છે કે આ જ્ઞાનની ધારા અહીંયા વહી રહી છે, જ્ઞાન યાત્રા કરી રહ્યું છે. જાણવું 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 આ એક યાત્રા થઈ રહી છે અને સાથે બીજા પણ મુસાફર યાત્રા કરી રહ્યા છે. ક્રોધ આવ્યો, માન આવ્યું, માયા લોભ, અહીંયા જ્ઞાન જાણવું 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 કાર્ય થઈ રહ્યું છે. અહીંયા ક્રોધ માન માયા લોભ ના વિકારો એ ભાવો યાત્રા કરી રહ્યા છે અને મારું ચૈતન્ય પણ જે છે એ ધ્રુવ છે. હું ચૈતન્ય તત્વ નિત્ય છું અને આ વિકલ્પો છે એ જન્મે છે અને મરે છે. મારી પોતાની યાત્રા ચાલી રહી છે અને યાત્રાની સાથે સાથે બીજા મુસાફરો છે એ મરે છે. આ ક્રોધ નો ભાવ એ મુસાફર છે જે મારી સાથે યાત્રા કરી રહ્યો છે અને એ મરી જાય છે. માન નો ભાવ આવે છે ને એ પણ યાત્રા કરી રહ્યો છે ને મરી જાય છે. પણ મુસાફરો જે સાથે યાત્રા કરે એના મરવાથી હું નથી મરી જતો. આટલી દૂરી જ્ઞાનીને વર્તે છે કે એ ભાવો જે વિકારો જે વહી રહ્યા છે એ મારી સાથે યાત્રા કરનારા કોઈ મુસાફરો છે અને બધા જ મુસાફરોને જરૂરી નથી કે એટલું જ સાથે ચાલવાનું હોય જેટલું મારે ચાલવાનું છે. એટલા માટે એ ભાવોને ઉત્પન્ન થતા અને એ ભાવોને વ્યય થતા એવી રીતે દેખે છે કે જાણે એ ભાવો એવા મુસાફર છે, આવે છે અને જાય છે, વચ્ચે વચ્ચે આવવા વાળા. યાત્રા બધાની અલગ અલગ છે. આટલી જાગૃતિ વર્તે છે, આ ભેદ જ્ઞાન થી અહીંયા શરૂઆત થાય છે. એવી એક દ્રષ્ટિ જ્યાં તમારી પ્રગટ થઈ, તમે સમ્યક દ્રષ્ટિ થયા, આખું જગત એટલું સુવ્યવસ્થિત. જગતને આમ તમારે સુવ્યવસ્થિત કરવું હોય તો તમે ન કરી શકો, એને બનાવી ન શકો. પણ એ સહજ દશા છે. આખું જગત જગતની રીતે જ રહે છે અને યથા યોગ્ય જણાય છે. મને એક ભૂગોળના શિક્ષક કે જે એના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ રહ્યા હતા એ સ્મરણમાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીની પરીક્ષા લેતા હતા અને દુનિયાનો જે નકશો હતો એ નકશામાં બધા દેશો હતા. પણ શિક્ષકે એવું કર્યું હતું કે બધા દેશોનો જે નકશો હતો એ નકશો એને કટિંગ કરીને અલગ કર્યો હતો, એટલે કે ઘણી બધી કાપલીઓ ટુકડાઓ પડ્યા હતા. એ ઘણા બધા ટુકડાઓ એવા પડ્યા હતા કે એ ટુકડામાં કોઈ ઇન્ડિયા છે, કોઈ ટુકડો યુએસએ છે, કોઈ ટુકડો ઓસ્ટ્રેલિયા છે, અલગ અલગ ટુકડાઓ આ દુનિયાના હતા. અને સાહેબે કહ્યું વિદ્યાર્થીઓને કે આ ટુકડાને હવે ગોઠવીને એક દુનિયાનો નકશો તૈયાર કરો. અને બધા વિદ્યાર્થીઓ એ તૈયાર કરી રહ્યા હતા પણ એ થતું નહોતું, બધા જ નાપાસ થઈ રહ્યા હતા. કારણ કે દેશો બધા એવા નાના નાના હતા કે ટુવાલુ ને વાનુવાતુ ને સામોઆ ને એવા બધા દેશો, નાવરુ ને ફોલાવ ને એવા દેશોમાં ક્યાં ક્યાંથી નકશા ને એક એક ને શોધે મળતા નતા. પણ એમાં એક વિદ્યાર્થી એવો હોશિયાર હતો કે એ નકશાને જે ગોઠવતો હતો એ નકશાની પાછળ મનુષ્યના શરીરના અંગો હતા અને ત્યાં મનુષ્યનું પણ એક નકશો થતો હતો. એને તરત જ એ દુનિયાના નકશાને ઊંધો કરી દીધો, જે કટિંગ ઊંધા કરી દીધા અને માણસનો એક આકાર હતો એ આકાર એને બનાવવાનું નક્કી કર્યું અને માણસનો આકાર બનાવ્યો અને માણસનો આકાર ફટાફટ બનાવીને ચોંટાડી દીધો. પાછળ જોયું તો દુનિયાનો નકશો તૈયાર થઈ ગયો. આખી દુનિયા વ્યવસ્થિત બની ગઈ હતી. માણસ પોતે વ્યવસ્થિત બની જાય તો દુનિયા આખી વ્યવસ્થિત બની જાય છે. તમે પોતે જો સુવ્યવસ્થિત બની જાઓ છો તો આખું જગત સુવ્યવસ્થિત બની જાય છે. અને એ જ કૃપાળુદેવ અહીંયા કહે છે કે તમે કેવા છો એ અગત્યનું છે, દુનિયા કેવી છે નહીં. એટલે આખી દ્રષ્ટિ પલટાવવા માટે હવે આ પદ પ્રારંભ થાય છે. સમય બહુ ઓછો છે અને આમાં જે રહસ્યો છે એ બહુ સૂક્ષ્મ છે, એટલે સમય સદુપયોગ કરતા આપણે આગળ જઈએ છીએ. છેલ્લે એ કહ્યું હતું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. સાર આવી ગયો કે આમાં કોઈ કોઈનું કોઈ નથી, એ જ અનુભૂતિનું નામ ધર્મ છે. મારા દીપક સાથે મારી ચર્ચા ચાલતી હતી. એક દીપકને મેં કહ્યું કે આ જગતમાં મારું કઈ નથી, એની સાથે હિન્દીમાં ચર્ચા ચાલતી હતી. મેને ઉસે કહા ઇસ જગત મેં મેરા કુછ ભી નહીં હૈ, મેરા કુછ ભી નહીં હૈ, એક ભી વસ્તુ મેરી નહીં હૈ. જગત મેં એક ભી વસ્તુ મેરી નહીં હૈ ઓર મેં વસ્તુ કા નહીં હું, દોનો રહસ્યપૂર્ણ બાત હૈ. એક ભી વસ્તુ મેરી નહીં હૈ ઓર મેં વસ્તુ કા નહીં હું, જબ મેં અપની ઓર સે બાત કરતા હું તબ વસ્તુ મેરી નહીં હૈ ઓર મેં વસ્તુ કી ઓર સે બાત કરતા હું તબ મેં વસ્તુ કા નહીં હું. જૈસે કહેતે કે યે બહેન મેરી ઓર મેં બહેન કા, યે બહેન મેરી હૈ ઓર મેં બહેન કા ભાઈ હું, તો ઉસકી ઓર સે કથન કરેંગે તો કા ઓર અપની ઓર સે કથન કરેંગે તો મેરી, મેરી બહેન ઓર બહેન કા, મેરી બહેન, મેરી બહેન ઓર બહેન કા. જ્ઞાની યે કહેતે હૈ કે દો દ્રવ્યો કે બીચ મેં અત્યંતા ભાવ હૈ, એક વજ્ર કી દીવાર હૈ, કોઈ કિસી કા કુછ ભી નહીં. ન તો સંપત્તિ મેરી હૈ, ન મેં સંપત્તિ કા હું, ઓર લોક મેં કિસી વસ્તુ કા વિરોધી બતાના હો નહીં. જૈસે કહા ને જ્ઞાન, જ્ઞાન નિશ્ચય નહીં હૈ તો અજ્ઞાની, અ માને નહીં, તો કોઈ ભી સંપત્તિ મેરી નહીં હૈ ઓર મેં સંપત્તિ કા નહીં હું, ઉસકો બતાના હો નહીં હૈ તો અ લગાના પડતા હૈ આગે, અ મેરી કા. का अर्थ है नहीं, मेरी कोई भी संपत्ति मेरी नहीं है और मैं संपत्ति का नहीं हूं. अ का मतलब है नहीं. कोई मुझे पूछे कि जगत का स्वरूप समझाओ, मैं कहता हूं अमेरिका. ना कोई मेरी है ना मैं किसी का हूं. अहिया कोई नहीं साथे मारो संबंध ज नहीं. થોડા ચિંતામાં પડી ગયા કે હિન્દીમાં ચાલુ થઈ. હવે આગળ જઈએ છીએ. અહીંયા રહસ્ય છે. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. કોની વાત ને માનવી? અનુભવી ની વાત ને માનવી, કારણ કે અનુભવ થી મહાન બીજું કોઈ પ્રમાણ નથી. ઘણા લોકો એ પૂછે અને મને કહે છે કે તમે દુનિયાના જે દેશની ધરતી પર પગ મૂકો છો ત્યાંની ભાષા તમે એ ઉતરતા જ બોલો છો. આ કયું જ્ઞાન છે? આ જ્ઞાન તો અમે ક્યાંય વાંચ્યું નથી. ત્યારે હું એને કહું છું કે ન વાંચ્યું હોય તો લખી નાખજો તમારા શાસ્ત્રોમાં, કારણ કે આ અનુભવ છે અને અનુભવ થી મોટું બીજું કોઈ પ્રમાણ નથી. ન વાંચ્યું હોય તો લખી નાખજો. તમારા વાંચવામાં ન આવ્યું હોય તો પણ કૃપાળુ દેવ તો કે છે કે આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આ અનંત શક્તિનું પરિણામ છે અને દુનિયાનો કોઈ દેશ મને નવો નથી લાગ્યો કે જે દેશની ધરતી ઉપર મારો પગ પડ્યો હોય ને એ દેશ મને નવો લાગ્યો હોય. જે જે વ્યક્તિના હું દર્શન કરું છું એ મને નવી નથી લાગ્યા. એક એક ચૈતન્ય પરમાત્મામાં મને કોઈ નવા નથી લાગતા. એક લાંબી યાત્રા કરીને તમે અહીંયા બેઠા છો. એવા એવા લોકો સાથે જયારે મારે મુલાકાત થાય છે, આફ્રિકાના દેશોની જ્યાં હું યાત્રા કરું છું, હમણાં 18 દેશમાં હું હતો ને ત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન, હું જયારે પણ આફ્રિકાના દેશોમાં યાત્રા કરું મારી સાથે કફન હોય છે, સફેદ કપડું. કોઈને ગોળી મારવી હોય તો મારી દે પણ ઓઢાડી નીકળે, એને શોધવું ન પડે તો લે ફાયદું. હું રુવાંડામાં હતો અને રુવાંડામાં સાંજ પડી ગઈ હતી અને રાતનો ટાઈમ એવો થઈ ગયો હતો ને હું હોટલ તરફ જઈ રહ્યો હતો ચાલતો, કે ત્યાં જ મને એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ ગઈ ને એ વ્યક્તિએ સીધી જ બંદૂક મારા માથા ઉપર રાખી. કિગાલીની બાજુમાં તે રુવાંડામાં ત્યાં હું જઈ રહ્યો હતો અને બંદૂક માથા ઉપર રાખી અને કહ્યું કે બધું કાઢ, ફોન પર્સ જે કઈ પણ વસ્તુઓ બધી સાથે હતી એ બધી આપી. હજુ કે આ બેકપેકમાં શું છે ને ખોલતા તે ઉપરથી એક કપડું નીકળ્યું, એક પછી આમ અંદરથી નીકળતું ગયું, બરાબર પેક નતું થયું એટલે લાંબુ કપડું. કે શું છે? કીધું આ કફન છે. કિન્યા રુવાંડન ભાષામાં એ મારી સાથે વાત કરી રહી હતી. એની સાથે મારી વાત ચાલી રહી હતી. એને મેં કહ્યું તું ગોળી મારી દે. તું મારવી છે? મારી દે, ઓઢાડી દે છે, આ કફન છે. હું આફ્રિકાના બધા દેશોમાં આ કફન લઈને યાત્રા કરું છું. મારા બેગમાં સદાય તમને કફન મળશે. ઘણા લોકો પૂછે કે બેગ આટલો નાનો કે મેં કફન છે એટલે આટલો મોટો છે, નહીં તો આટલો મોટો પણ ન હોત. ખંભે લટકાવીને ફરું છું ખાલી એક બેગ ને, એમાં એક જોડી કપડા છે. એ તરત જ ત્યાં એ વ્યક્તિ બેસી ગઈ કહ્યું આજે પહેલી વાર હું કોઈને મળું છું જે કફન લઈને યાત્રા કરે છે. અંદર બીજું શું છે? અંદર બીજું કઈ નતું, શાસ્ત્રો હતા, આત્મસિદ્ધિ શાસ્ત્ર હતા. આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્મા લીધું, અંધારામાં એને કઈ બરાબર દેખાયું નહીં, અજવાળામાં લઈને ગયા ત્યાં લાઈટ નું અજવાળું બહાર જોયું કે સેના માટે અહીંયા આવવાનું થયું છે ને વાત કરી. બસ એક દેશ આ બાકી ન રહી જાય, કીધું અહીંયા બધે ડિસ્ટ્રીબ્યુશન કરી દેજો ગોળી મારીને. પણ આને વેસ્ટ નહીં જવા દેતા, અને વ્યર્થમાં નહીં જવા દેતા. કાલે આ શરીર મારું રાખ થવાનું છે મને ખબર છે, પણ એ રાખ થશે. ઘણા લોકો મને પૂછે છે, મારી પાસે બહુ લાંબો સમય નથી, હું આ પૃથ્વી પર બહુ ટૂંકા ટાઈમ માટે આવ્યો છું. જે જ્ઞાન વડે હું આ જાણું છું ભાષાઓને, એ દેશની ધરતી પર ઉતરીને એ જ્ઞાન વડે કહું છું, મારી પાસે લાંબો સમય નથી. બહુ ટૂંકો સમય લઈને હું અહીંયા આવ્યો છું. મને નજરની સામે જણાઈ રહ્યું છે બહુ ઓછો સમય છે, પણ કૃપાળુના અધૂરા કામ પૂરા કરવા હું અહીંયા આવ્યો છું. આ પૃથ્વીને પરમ કૃપાળુ દેવના આ તત્વ જ્ઞાનથી એવી રીતે ભરવા માંગુ છું કે દુનિયાનો કોઈ ખૂણો વિતરાગી તત્વ જ્ઞાનની વાણીથી અધૂરો ન રહેવો જોઈએ એવું હોવું જોઈએ. મારો એવો ભાવ છે ભગવાન આવો છે ને કે પરમ કૃપાળુ દેવની જે આ વાણી છે પ્રત્યેક આત્માને પ્રાપ્ત થાય. હું સદાય સાધકોને કહું છું કે મર્યા પછી તમે જે ફોટા મૂકો છો એ ફોટા એમાં તમે જન્મની તારીખ લખો છો અને મરણની તારીખ લખો છો. લખો છો તો લખજો, મારો ફોટો મૂકો તો મૂકજો. જન્મની તારીખ પણ લખજો, તારીખ જરૂર લખજો, પણ જન્મની એમ નહીં લખતા, તારીખ ખાલી લખજો. મરણની તારીખ પણ લખજો, પણ મરણ એમ નહીં લખતા, તારીખ ખાલી લખજો. અને એમ લખજો કે આનો જન્મ થયો જ નથી, આનું મરણ થયું જ નથી, આટલી તારીખ થી લઈને આટલી તારીખ સુધી અહીંયા મુલાકાત લઈને ગયા. એક વિઝિટર તરીકે હું અહીંયા મુલાકાત લેવા આવ્યો છું અને તમે પણ મુલાકાતી છો, એટલા માટે આ ભ્રમમાંથી બહાર નીકળો. જેટલા તમે ઊંડાણમાં જશો, ચૈતન્યના ઊંડાણમાં જશો, તમને અશક્ય તમને દર્શન દક્ષે થશે, તેના તમને દર્શન થશે. એ વ્યક્તિને કહ્યું કે તું ગોળી માર, તું મારી દે, કફન ઓઢાડી દેજે, પણ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને એ વ્યક્તિ પોતે જયારે શાસ્ત્ર ને ખોલતા જ કૃપાળુ દેવનું એ ચિત્રપટ આમ અંદર હતું, જે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની સ્થાપના માટે મારી સાથે રાખું છું. એ વ્યક્તિ ત્યાં ચરણોમાં બેસી ગઈ, અને એ વ્યક્તિ ચરણોમાં બેસીને એને થયું, અરે આવું અદભુત આ શાસ્ત્ર. રુવાંડાની અંદર 40 જગ્યાએ આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના કરવા માટે આ વ્યક્તિ મને લઈ ગઈ, અને એ રુવાંડા દેશની આજે કોઓર્ડિનેટર છે. રુવાંડાના કોઓર્ડિનેટર એ ભાઈ બન્યા છે જેને મને બંદૂકની ગોળી મારવા માટે તૈયાર હતા. સહેજે આવો યોગ થાય છે, સહેજે એ જીવોમાં પરિવર્તન આવે છે. ક્યાંથી આવે છે? આ તો એક દેશની તમને વાત કહી, પણ 131 દેશોની યાત્રામાં આવા જ અનુભવો છે. એક પણ દેશ એવો નથી જ્યાં કંઈક આવો અનુભવ ન થયો હોય. લોકો હસતા હતા જયારે હું લોકોને કહેતો કે 142 દેશની યાત્રા કરીને કૃપાળુ દેવ દ્વારા આ જે તત્વજ્ઞાન છે પહોંચાડવાનો ભાવ છે. લોકો હસતા હતા કારણ કે મારા ખિસ્સામાં 142 રૂપિયા નતા, અને સ્વાભાવિક છે કે 142 રૂપિયા ના હોય તો લોકો હશે કે મજાક કરે છે. પણ મારા ભાવ હતા કે વિતરાગી વાણી આખા જગતમાં પહોંચે, હજુ પણ ભાવ છે. કાલે આ રાખ થઈ જાય તો ભલે થઈ જાય, એ ઉડતું હશે તો ખબર નહીં હોય કે આ કયા રાખના પરમાણુઓ ઉડી રહ્યા છે જે શરીરમાં હતા. પણ કૃપાળુ દેવની વાણી, આ વિતરાગી વાણી, એ વિતરાગી વાણી એ હજારો વર્ષ સુધી સાધકોની સાધનાનો આધાર બને. ઘણા 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 એવા રહસ્યો છે. પપુઆ ન્યૂ ગિનીના અંદર એક વ્યક્તિ છે. એ દેશમાં હું નેશનલ લાઇબ્રેરી સર્ચ કરી રહ્યો હતો, રસ્તા ઉપર ત્યાં મારી નજર પડી. બધા લોકો ભાગતા હતા કે ભાગો ભાગો ભાગો. સામેથી એક માણસ આવતો હતો જે નર પક્ષી માણસ માણસ નું માંસ ખાય. આજની તારીખમાં પણ ત્યાં માણસ માણસ નું માંસ ખાય છે, જીવતા માણસને મારીને ખાય છે, 60 દિવસ સુધી ઝાડ ઉપર રહે છે. ભાગતી ભાગતી આવે છે, હું મળી ગયો એને. એને મને કહ્યું કે મળી ગયું, આજે મળી ગયું. મારા વિચારોમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર હતું, મને એમ કે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર મળી ગયું. લોકો ભાગતા હતા, કોઈએ ઘર બંધ કર્યા, કોઈએ દુકાન બંધ કરી દીધી કે આવ્યો પાછો આ. હું ત્યાં જ ઉભો તો આવ્યો, મેં કહ્યું મળી ગયું, હા સાચું મળી ગયું. એ પણ ખુશ થાય છે કે મળી ગયું, આજે મને ખાવા માટે આવ્યો હતો. જયારે આત્મસિદ્ધિ શાસ્ત્ર મારા આત્મા હતું, હું લાઇબ્રેરી સર્ચ કરતો હતો. કૃપાળુ દેવ નું આ ચિત્રપટ ત્યારે મેં આત્મસિદ્ધિ શાસ્ત્ર માં તે બીજા પાના ઉપર જે છે એ ખોલી ના, મળી ગયું, આ જ મળ્યું. ત્યાં જ ઓ કૃપાળુ દેવ નું ચિત્રપટ દેખતા, આખું ચિત્ર ત્યાં બેસી ગઈ. અને એને જે સાંભળ્યું મને આ મળી ગયું. માણસ નું માંસ ખાનાર વ્યક્તિ અત્યારે 18 કન્ટ્રીમાં જ્યાં ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટ અમારા સાધકોએ ખોલ્યા છે, ત્યાં પણ એ વ્યક્તિ એ વેજીટેરિયન ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટ ખોલ્યું, એનો માલિક પોતે બન્યો. અને સાંજે 6 વાગ્યા પછી રેસ્ટોરન્ટ બંધ થઈ જાય, રાત્રિ ભોજન નહીં. 35 થી 40 જણા ભોજન કરે છે, આજે શાકાહાર જૈન ભોજન કરે છે. જીવન પર એને ત્યાગ કર્યો. પરિવર્તન આવી શકે છે માણસ નું માંસ ખાનારો પણ તમે એને વાત્સલ્ય આપો. આફ્રિકાની જેલમાં આવતીકાલે આપણે થોડું એના માટે બતાવવાના છીએ જે વિડીયો. એવા એવા કેદીઓ કે જે કેદીઓ ત્યાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નો પાઠ કરીને પાણી પીવે છે, તમે કેટલા પીતા છો ખબર નથી. અને આ બધાની પાસે એક જ વાત લઈને હું ગયો છું કે તમે પણ પરમાત્મા છો. મારી પાસે વ્યર્થનો સમય જ નથી કે કોઈની નિંદા ટીકા કરવાનો કે સાંભળવાનો. પરમાત્મા છે, તમે વાત્સલ્યથી ગળે મળો એને, એને વાત કહો. પરિવર્તન આવી શકે છે. આવો છે, આવો છે, આવો છે નહીં. હથિયાર જેને ઉપાડ્યા છે એને જ ખબર પડી શકે કે હથિયાર વ્યર્થ છે. એને ઉપાડ્યા જ નથી એ કેવી રીતે જાણશે કે હથિયાર ઉપાડવાથી કઈ નથી મળતું. એટલે 24 તીર્થંકરો એ રાજપુત્રો ને ક્ષત્રિયો જે લડાઈ લડનારા હતા એમનું કામ હતું, એ છોડીને પોતે દીક્ષાના માર્ગે ગયા. કારણ કે હથિયાર ઉપાડ્યા એને ખબર પડી કે હથિયાર અસાર છે. એ બોધ ને લઈને એ જ્ઞાનીઓની યાત્રા મોક્ષના માર્ગ તરફ આગળ વધી હતી. પરમ કૃપાળુ દેવના જે વચનો છે એ વચનમાં જીવોને એવું થાય કે આમાં કયા વચનોને સત્ય માનવા. સમય જ ક્યાં છે એનો આપણી પાસે. શાસ્ત્રો એ શાસ્ત્રોના જે શબ્દો જે છે એ શાસ્ત્રો, એ શાસ્ત્રોથી હું નથી, મારાથી એ શાસ્ત્રો છે. શાસ્ત્રો મારાથી છે. અને આ ભગવાન જે અહીંયા બિરાજમાન કર્યા છે એ ભગવાનથી હું નથી, મારાથી એ ભગવાન છે. તમે મૂર્તિને અહીંયા લઈ આવ્યા હતા પણ મૂર્તિની પૂજા નતા કરતા, સીધી મૂર્તિની પૂજા ચાલુ નથી કરી, તમે પ્રતિષ્ઠા કરી. અને પ્રતિષ્ઠા પણ આમનામ નથી કરી, એમાં તમે મંત્રોચ્ચાર કર્યા, જાપ કર્યા, જે કઈ એની વિધિ કરી. પેલા તો પથ્થરની મૂર્તિ છે અને પછી તમે જાપ કર્યા, પાઠ કર્યા, નમો ઓરિયન્તાળમ નમો સિદ્ધ, આ બધા પાઠ કર્યા. અને પાઠ કર્યા તમે હવે શું માન્યું કે હવે આ ભગવાન થઈ ગયા. પણ એ પથ્થર જ હતા, પૂજા નતા કરતા પેલા, અને હવે પૂજા કરવા લાગ્યા કારણ કે પ્રતિષ્ઠા થઈ ગઈ. કોણે બનાવ્યા એ પથ્થરને ભગવાન? એક મૂર્તિમાંથી ભગવાન તરીકે કોણે સ્થાપના કરી? સ્થાપના કોણે કરી અને એ કોનાથી સ્થાપના થઈ? હું ન હોત તો એ મૂર્તિ મૂર્તિ જ રહેત, એની પ્રતિષ્ઠા ન થાત. હું મંત્રોચ્ચાર કરું છું અને મૂર્તિમાંથી ભગવાન બનાવું છું, મારા વગર એ ભગવાન નથી બનતા, તો મહાન કોણ થયો? હું કે એ? મારાથી મહાન આ જગતમાં બીજું કોઈ નથી. માણસ પોતે પોતે જ મંત્રોચ્ચાર કરે છે અને ભગવાન બનાવી દે છે. પોતાના જ મંત્રોચ્ચારથી કે ભગવાન બનાવે છે અને એને મહાન માને છે અને પોતાને બીજા નંબર ઉપર રાખે છે. નહીં, તમે પહેલા નંબર ઉપર છો, ભગવાન બીજા નંબર ઉપર છે, ગુરુ બીજા નંબર ઉપર છે, પહેલા નંબર ઉપર તમે. અહો ભાવ મહિમા ભાવ કે નિજ ચૈતન્ય પરમાત્માથી મહાન આ જગતમાં બીજું કઈ નથી. જયારે પણ હું જિન મંદિરની યાત્રા કરું છું ત્યારે આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય એટલા માટે થાય છે કે ચાલતું ફરતું મંદિર કોઈ ઈંટ અને પથ્થરના બનાવેલા મંદિર તરફ જઈ રહ્યું છે. ચાલતું મંદિર આ જેમાં પરમાત્માનો વાસ છે ને આ મંદિર છે ને ચાલતું ફરતું મંદિર એ પોતે જઈ રહ્યું છે મંદિર જે ઈંટનું ને પથ્થરનું ને ચૂનાનું બનેલું છે. આ ચાલતું ફરતું મંદિર પણ જાગૃતિ રહી, જાગૃતિ રહી. હું ન જવું એમ નથી કેતો, પણ આટલું જાગૃતિ પૂર્વક તમે જશો ત્યારે તમને અંદરનો બોધ થશે કે અહીંયા શું ચાલી રહ્યું છે. એ બોધ બહુ અત્યંત ઉપયોગી છે. કૃપાળુદેવ અહીંયા કોના વચનને સત્ય માનવા એના માટે કહે છે, કઈ વાત સાચી માનવી. બધા લોકો પોતપોતાની વાત કહે છે, કઈ વાત સાચી માનવી. જે અનુભવ થી મહાન બીજું કોઈ પ્રમાણ નથી. અનુભવ એ પ્રમાણ છે અને આપણું બધું જ અનુભવ પણ આપણે પૂછીએ છીએ ને જેને પોતાને જ અનુભવ નથી. આપણે અત્યાર સુધી આંધળાઓને માર્ગ પૂછ્યા છે. પોતાની હાલત એવી છે એની પાસે આપણે માર્ગદર્શન લેવા ગયા છીએ. મને ઘટના સ્મરણમાં આવી રહી છે. પતિ પત્ની એક ઘરમાં રહે છે અને બંને લોટરી લીધી છે અને લોટરી ખરીદતા બંનેને 10 લાખ રૂપિયા લાગ્યા છે. કે લોટરી 10 લાખ ની હતી, 10 લાખ લાગ્યા. પતિ તો બહાર ગયો છે ને પત્ની ને ઘરે સમાચાર મળી ગયા છે. ને એ જમાનાની વાત છે જયારે આવા મોબાઈલ ફોન હતા નહીં કે તાત્કાલિક સમાચાર આપે. પત્ની ને વિચાર એ આવતો હતો કે પતિ ને બતાવવું તો કેવી રીતે બતાવવું સાંજે આવે ત્યારે, કારણ કે પતિ ને હાર્ટ એટેક ની હૃદયની બીમારી હતી. એ ક્યાંક એટેક ન આવી જાય 10 લાખ રૂપિયા સાંભળીને. એટલે એને એમ થયું કે એક કામ કરું કે મારા ઘરની બાજુમાં તે એક પંડિતજી રહે છે, કે પંડિતજીને બોલાવું ને પંડિતજીને કહું કે તમે કઈક આનું સમાધાન નીકાળો, 10 લાખ ની લોટરી લાગી છે, શું કરવું જોઈએ. તો પંડિતજીને કીધું કે તમે કઈ કહો. પંડિતજી તમે ચિંતા ન કરો, હું સાંજે આવીશ. સાંજે પંડિતજી આવી ગયા છે, પોતે પત્ની બેઠી છે. પતિ આવ્યો, પતિ જેવો આવ્યો કે તરત જ પતિને બેસાડે છે. પણ પંડિતજીને એમ થયું કે એક કામ કરીએ કે સીધું 10 લાખ કેવું બરાબર નથી, એટલે 1 લાખ થી શરૂઆત કરું. 1 લાખ ની લોટરી લાગી છે એમ વાત કરું. એટલે બે પતિ પત્ની ને સામે બેસાડેલા હતા, પંડિત સામે હતા અને પંડિતે કહ્યું કે તમને 1 લાખ ની લોટરી લાગી છે. પેલો કે 1 લાખ ની લોટરી? 1 લાખ ની લોટરી લાગી હોય તો પંડિત કે તારા 50,000 ને મારા 50,000 જા. આ સાંભળીને પંડિત ને એટેક આવી ગયો. 50,000 મને મળ્યા લે છે ને, તમે સોલ્યુશન લાવવા માટે તમારે ત્યાં બોલાવો છો એ પોતે જ ઉલઝેલા છે. તમે જેને માર્ગ પૂછો છો એ જ આંધળા છે. તમે જેની પાસે દીવો પ્રગટાવા જાય એનો જ દીવો પ્રગટેલો નથી. અને તમે જેને કીધું તું મને ઉઠાડી દેજે એ પોતે જ સૂતા છે. ક્યાં પત્તો લાગશે? એટલા માટે જાગૃત પુરુષની સંગતિ એ સત્સંગ છે. અને જ્ઞાનીઓ બહુ સાવચેત છે, સાવધાન છે. કારણ કે આંધળાઓની વચ્ચે આંખ વાળાએ બહુ સાવધાનીથી વર્તવું પડે છે. સામે આંખ વાળા હોય તો વાંધો એટલો નથી, પણ આંધળાની વચ્ચે આંખ વાળા એ રહેવું અઘરું છે, કારણ કે પોતાની જવાબદારી વધી જાય છે. જ્ઞાની આંધળાની વચ્ચે છે. ઊંઘતાની વચ્ચે જાગવું બહુ અઘરું છે. તમે ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં યાત્રા કરતા હોય, પ્લેનમાં યાત્રા કરતા તમારી આજુબાજુ બધા સૂતા હોય તો તમને થોડીક વારમાં જોકા આવવા લાગશે, કારણ કે ઊંઘતાની વચ્ચે જાગવું બહુ અઘરું છે. એટલા માટે સત્સંગની મહિમા છે, આ ઊંઘતાની વચ્ચે જાગવું બહુ અઘરું છે. પણ જેવી રીતે કોઈ વૈદ્ય કોઈ બીમારની બીમારીને દૂર કરવા એનો ઉપચાર કરે છે, પોતે બીમાર નથી પડી જતા, એવી રીતે સદગુરુ છે એ અજ્ઞાનીની બીમારી દૂર કરવા ઉપચાર કરે છે, પણ પોતે બીમાર નથી પડતા, ઉપચાર કરે છે. બુદ્ધના સમયની એક ઘટના છે કે બુદ્ધની પાસે એક વ્યક્તિ કોઈને લઈને આવે છે, અને જેને લઈને આવે છે બુદ્ધને કહે છે, એ જમાનાની આ વાત છે, બુદ્ધને કહે છે કે આ વ્યક્તિ જે છે ને એ પ્રકાશ છે, એ વાતને માનવાની ના પાડે છે, તમે આને ઉપદેશ આપો. આ એમ કે છે કે પ્રકાશ હોતો જ નથી, તમે એને ઉપદેશ આપો. અને બુદ્ધ કહે છે કે આ વ્યક્તિને ઉપદેશની જરૂર નથી, એને ઉપચારની જરૂર છે. ઉપચાર થઈ જતા એને ઉપદેશ આપવો નહીં પડે, પોતે જ દેખી લેશે કે પ્રકાશ હોય છે. તમારા માટે એ અવસર આવી ગયો છે. તમને ઉપદેશની હવે ઓછી જરૂર છે, ઉપચારની વધુ જરૂર છે. ઉપદેશ તો તમે બહુ સાંભળી ચુક્યા, બહુ સાંભળી ચુક્યા, પણ અંતરમાં એની અંતરમાં આ સ્પર્શના ન થઈ. કારણ કે અનેક અનેક માર્ગ પર ચાલવાની તમારી આદત હજી પણ રહી ગઈ છે. કોઈ વ્યક્તિને પર્વતના શિખર પર પહોંચવું હોય તો એક જ માર્ગ પર ચાલવું પડે. વચ્ચે ઘણા બધા માર્ગ આવે, પણ એ માર્ગમાં ડાબી બાજુ પણ જાય ને જમણી બાજુ પણ જાય, ડાબી બાજુ જાય જમણી બાજુ જાય તો શિખર પર ન પહોંચી શકે. એક જ માર્ગ પર ચાલનારને આ શિખરની યાત્રા પાર થાય છે. તમને ચૈતન્ય રૂચિકર લાગ્યું છે, પણ એવું રૂચિકર નથી લાગ્યું કે આજે એમ કહેવામાં આવે કે શનિવારની રાત હોય તો છોડો બધું અને કરો સત્સંગ. હજી બપોરના રૂચ્યું છે, સાંજના નથી રૂચતું. હજી એક જ માર્ગ નથી રૂચ્યો, બીજા કેટલાય માર્ગ રૂચે છે. મને ઘટના સ્મરણમાં આવી રહી છે, એક હાઈવે ઉપર એવું થયું, ધાબો, ભારત દેશમાં તો રસ્તા ઉપર આગળ જાઓ કે ધાબા મળી છે, અને ધાબા ઉપર અમુક મિત્રો ભોજન કરી રહ્યા હતા, અને ત્યાં એક ગલુડિયું હતું. એ ગલોડિયું ઝાડનું જે થડ હતું એ ઝાડના થડ ઉપર બેસતું હતું, પાછું નીચે પડતું હતું, બેસતું હતું ને નીચે પડતું હતું. એટલે લોકોએ વેઇટરને કહ્યું કે આ ગલોડિયું એની ઉપર બેસે છે ને પાછું પડે છે કેમ, તો કે તમને દેખાતું નથી કે જે લાકડા ઉપર બેસે છે લાકડા ઉપર ખીલીઓ ઠોકેલી છે, ને ખીલીઓ એને વાગે છે, ચૂભે છે, એટલે એ નીચે ઉતરી જાય છે, ચૂભે છે એટલે નીચે ઉતરી જાય છે. તો પછી એ વેઇટરને પૂછ્યું કે આ ખીલીઓ એને આટલી ચૂભે છે તો એ નીચે ઉતરી જાય છે તો પાછો ઉપર કેમ બેસે છે. વેઇટર કહે છે કે એને એટલી બધી નથી ચૂભતી કે બીજી વાર ન બેસે, ચૂભે છે પણ એટલી નહીં. તમને તમારા ભોગો ને પાર્ટીઓ ને પત્તાઓ ને જલસાઓ એ ચૂભે તો છે એટલે અહીંયા આવો છો, પણ પાછા ત્યાં જઈને બેસો છો, એટલા બધા નથી ચૂકતા કે બીજી વાર જઈને જ ન બેસો. હવે થોડી ખીલીની ધાર વધારે કરવાની જરૂર છે, હવે ઠોકરો ખાવાની થોડી વધારે જરૂર છે. કૃપાળુ દેવ કે છે, જાગો ને ચેતો, આ શિબિર તમારા જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવવાનું નિમિત્ત બને. અદભુત અપૂર્વ અવસર આ આગળ છે એમ સમજજો. અને લાગી રહ્યું છે કે પહેલા દિવસ કરતા તમારામાં ઘણું પરિવર્તન આવતું મને દેખાય છે. ગઈકાલ રાત કરતા કે આજનું પરિવર્તન મને દેખાયું. અને જો તમે આ પરિવર્તન લાવી શકતા હો ભગવાન, તો આ પરિવર્તન જે કૃપાળુ દેવ કહે છે એ પણ લાવી શકશો, જરૂર લાવી શકશો. પ્રકૃતિ તમારો સાથ આપવા માટે તૈયાર છે. તમારી તૈયારી કેટલી છે? સૂરજ તમારા દ્વારે એક કિરણો ને લઈને નાચતો આવવા માટે તૈયાર છે. તમે તમારા પડદા બંધ રાખ્યા છે, દરવાજા બંધ રાખ્યા છે. અને હજુ પણ કહું તો તમે તમારા દરવાજા ને બંધ નથી રાખ્યા, પડદા બંધ નથી રાખ્યા, તમારી આંખો ને બંધ રાખી છે. આંખ ખોલે કે સૂરજ નાચતો દેખાશે. એ કળા કરેલો ચંદ્રમા તમારા દ્વારે આવી ગયો છે, ચંદ્રમાનું સૌંદર્ય તમને દેખાશે. તમે પોતે તે નજરની સામે જે સૌંદર્ય દેખાઈ રહ્યું છે એને દેખવા નથી માંગતા. હેરી હુદીનના જીવનની ઘટના મને સ્મરણમાં આવી રહી છે. હેરી હુદીન એવો જાદુગર થયો દુનિયાનો કે જેને ભલભલા લોકોને એવી રીતે જાદુગરીના ખેલમાં માત આપી છે. એના જેવો કોઈ જાદુગર ન થયો. પણ છેલ્લો શો એનો જયારે પેરિસમાં થયો પછી એને શો કરવાના બંધ કરી દીધા. હુદીને તમે ગમે એવી જેલમાં બંધ કરો, એના તાળાને ખોલી નાખે, ગમે એવી કરામત વાપરે, એની ચાવીઓ બનાવી દે, ગમે તે કરીને ગમે ત્યાંથી બહાર નીકળી જાય. આટી ઘૂટી વાળા કેદ ખાનામાં પણ એને બંધ કર્યો, એ રસ્તો કરીને બહાર નીકળી જાય. પણ જયારે એ હુદીનીને આ પ્રયોગ કરવામાં આવ્યો, એ કેદના અંદર બંધ કર્યો, એના દરવાજા પર એ ઉભો હતો અને બહાર નીકળવા માટે એને સમય આપ્યો હતો કે આટલો સમય છે. અને એ દરવાજાને જોઈને વિચાર કરે છે કે આ દરવાજો કેવી રીતે ખુલશે, કારણ કે આવો દરવાજો મેં ક્યાંય જોયો નતો, હવે આની ચાવી કેવી રીતે બનાવવી. એ ચાવી બનાવવા માટે થઈને વિચાર કરે છે કે કેવી ચાવી બનાવવી, આની કેવો આકાર આપવો ચાવીને. વિચાર ચાલી રહ્યો છે, બહુ મહેનત કરી, કલાકોની મહેનત કરી, જે મિનિટોમાં દરવાજા ખોલી દે એ કલાકો સુધી દરવાજો ન ખોલી શક્યો. થાક્યો, એવો થાક્યો કે શરીરમાં શક્તિ ન રહી અને દરવાજા ઉપર જ એ પડ્યો. જેવો એ દરવાજા ઉપર પડ્યો કે દરવાજો ખુલી ગયો, કારણ કે દરવાજા પર કોઈ તાળું નતું. ત્યારથી એને કીધું કે મેં જીવનની ઠોકર ખાઈ લીધી. કોઈએ મજાકમાં એની સાથે આવું કર્યું હતું. જે ચૈતન્યનો દ્વાર ખોલવા તમે તૈયાર છો પણ વિચાર કરી રહ્યા છો કેવી રીતે ખુલશે, કેવી રીતે ખુલશે, ત્યાં કોઈ તાળું નથી, ત્યાં દરવાજો પણ નથી. તમે આંખ ખોલો કે આંખ ખોલો કે તમને દેખાઈ ગયો આ માર્ગ, જ્ઞાનીઓને આ માર્ગ દેખાઈ રહ્યો છે. એ કેવી દશાને તમે પ્રાપ્ત થાવ છો, એ માર્ગને દેખતા જ તમે સહેજે એ માર્ગ પર ચાલો છો. પછી તમે વિચાર નથી કરતા કે મારે શું કરવું, કારણ કે તમને દેખાઈ ગયું. અહીંયા તમે રૂમમાં બેઠા હોવ અને 100 જણા હોય એમાં 99 આંધળા છે ને 1 ને આંખ છે. જે 99 આંધળા છે એ 99 લોકો વિચાર કરશે કે બહાર કેવી રીતે નીકળવું. એ વિચાર એ કરે છે જે આંધળા હોય છે, બહાર કેવી રીતે નીકળવું, બહાર કેવી રીતે નીકળીશ. જેને આંખ આવી ગઈ હવે વિચાર નથી કરતા, એ દરવાજેથી નીકળી જાય છે. જેવું સમ્યક દર્શન થયું કે સમ્યક દર્શન થતા જ તે રસ્તો મળી જાય છે. એ આમ નામ અણુવ્રત, મહાવ્રત, તપ, શીલ, સંયમ બધું સહેજે પડાય જાય છે. આંખ આવી ગઈ, હવે રસ્તો દેખાઈ ગયો. રસ્તો દેખાય જેવો એ બહુ મહત્વનો છે. દેખવો એ અગત્યનું છે, ચાલવું એ એટલું અગત્યનું નથી. દેખાઈ ગયો. પગની બીમારી કરતા આંખની બીમારી વધારે ખતરનાક હોય છે. એક રૂમમાં એક વ્યક્તિ છે કે જેને પગની બીમારી છે અને આંખની પણ બીમારી છે. બીજી વ્યક્તિ છે એની પણ એ જ હાલત છે, એને પગની બીમારી છે અને આંખની બીમારી છે. પેલી વ્યક્તિ જેને પગની બીમારી, આંખની બીમારી, એને પગની બીમારી દૂર કરી, ઓપરેશન કરાવી લીધું, પગ આવી ગયા. હવે ચાલે છે, ચાલતી થઈ ગઈ, દિવાલ સાથે ટકરાઈ છે, બીજી દિવાલ સાથે ટકરાઈ છે, કારણ કે આંખ નથી. એની દશા પેલા વ્યક્તિ કરતા વધારે ખતરનાક છે જેને પગ પણ નથી, કારણ કે એટલી ઠોકર તો કમસે કમ નથી ખાતી. આંખ વગરના પગ બહુ ખતરનાક છે, શ્રદ્ધા વગરનું ચારિત્ર બહુ ખતરનાક છે, સમ્યક દર્શન વગરના અણુવ્રત મહાવ્રત બહુ ખતરનાક છે, ઠોકર વધારે ખાય છે. એટલા માટે ધર્મ અંતર ની જાગૃતિ નું નામ છે. ધેટ ઇઝ ધ રીઝન આઈ ઓલવેઝ સે અવેરનેસ ઇઝ ધ સુપ્રીમ રિલિજન. આત્મ જાગૃતિ એ પરમ ધર્મ છે. જાગો. આ જાગૃતિ અગત્યની મહત્વપૂર્ણ છે. બાર થી તમે કેવા બનીને બેઠા છો અગત્યનું નથી. આ બધા બાર થી ધર્મી બનીને બેઠા છો. મંદિરમાં આવો છો ત્યારે તમે ધર્મી દેખાવ છો, ધર્મી છો નહીં. એ રૂપ આખું ધર્મી નું દેખાઈ રહ્યું છે કે હું ધર્મી છું. તમારા રૂપ રંગ એવા તમે તૈયાર કર્યા છે, એનાથી તો કોઈ કઈ થતું નથી. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. એક નેતા હતા, એ નેતા ઇલેક્શનમાં ચૂંટણીમાં હારી ગયા. અને નેતા ચૂંટણીમાં હારે પછી એવી તકલીફ થાય, એટલા માટે કારણ કે નેતા ભણેલા ન હોય. હજી ચપરાસી, પ્યુન, સર્વન્ટ, કઈક તમારે ઓફિસમાં પ્યુનની જો જોબ જોતી હોય તો 10th પાસ જોઈએ, કઈક પાસ તમારું હોવું જોઈએ. પણ નેતા થવા માટે કઈ પાસ થવું જરૂરી નથી. એ ભણેલા તો હતા નહીં ને, ઇલેક્શનમાં ફેલ થયા તો એમને વિચાર આવ્યો કે હું શું કામ કરીશ. એક ત્યાં સર્કસ હતું, એને થયું કે લાવ સર્કસ વાળાને કહું કોઈ કામ આપે. તો સર્કસ વાળાને કહ્યું કે કોઈ કામ મળશે. સર્કસ વાળાએ કીધું બહુ ખરા ટાઈમે તમે આવ્યા. મારો એક સિંહ હતો, એ સિંહ મરી ગયો છે અને સિંહની જે ખાલ છે ખાલ અમે ઉતારી લીધી છે અને એનો અવાજ અમે રેકોર્ડ કર્યો છે. તમારે આ ખાલ ઓઢી લેવાની અને અંદર જવાનું ચાર પગે, એમ બે પગ ને બે હાથ એમ કરીને જવાનું અને પાછળથી કેસેટ વાગશે સિંહની ગર્જનાની. તમારે ત્યાં જઈને પછી અંદર આવતું રહેવાનું, લોકો પબ્લિક તમને જોવે. આ કામ તમારે કરવાનું છે કે સારું. નેતા એ પહેરી લીધા અને અંદર ગયા. સર્કસ ના અંદર ચારે બાજુ પિંજરું છે, એવી રીતે જાળીઓ છે. લોકો બચી જાય સિંહથી, સિંહ પાગલ થાય તો પણ લોકોને કઈ ન થાય. અને આ ચાર પગે એવી રીતે નેતા ચાલે છે. અંદર ગયા, લોકો પણ ખુશ હતા કે આ સિંહ જો આવ્યો કે, કારણ કે સિંહ ને જોવા લોકો બહુ રાહ જોતા હોય. નાના મોટા પ્રાણીઓમાં એટલી ઉત્કંઠા હોય, સિંહ ક્યારે આવશે, કે સિંહ આવ્યો. એ ચાલવા લાગ્યા કે થોડી વારમાં એવું થયું સામેથી બીજો સિંહ આવ્યો. એ બીજો સિંહ આવ્યો અને આ જોઈ ગયા નેતા કે ઉભા થઈ ગયા બે પગે. એટલે પબ્લિક એ ઉભી થઈ ગઈ કે આ શું થઈ ગયું છે, બે પગ વાળો સિંહ. બે પગ વાળો સિંહ તો પહેલી વાર જોયો. સામેથી જે સિંહ આવ્યો એને કીધું ચૂપ, તું એકલો ચૂંટણીમાં ઇલેક્શનમાં થોડો હાર્યો છો, હું પણ હાર્યો છું. બે પેરી નીકળ્યા છે સિંહના રૂપને. સિંહ જેવા લક્ષણ કઈ દેખાતા નથી. તમે બારમાં જ્ઞાનીઓના વસ્ત્રોને પહેરી લો, બારમાં વ્રતાદિ તમે ધારણ કરી લો,
આ બધા એના જેવા છે, આ એના જેવા છે જેનું કોઈ મૂલ્ય નથી, આ એના જેવા છે જેનું કોઈ મૂલ્ય નથી. કારણ કે એકડા વગરના મીંડા છે, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કહેતા, એકડા વગરના મીંડા છે આ બધા. અને અહીંયા એ જ કે છે, અનુભવથી મહાન આ જગતમાં બીજું કઈ નથી, અનુભવ થી મહાન કઈ નથી. એટલા માટે કયા શાસ્ત્ર? એ શાસ્ત્ર, એ શાસ્ત્ર નહીં, એ શાસ્ત્ર થી મહાન હું છું. મારાથી શાસ્ત્રો છે, અરે જ્ઞાનીઓ જે વાક્યોને રચે છે, લખે છે, એ શાસ્ત્ર બની જાય છે. અને એવું છે આ સ્વરૂપ. સમુદ્રમાં તળે જઈને અંદર જઈને જે ડૂબકી લગાવે છે, એ શાંત સમુદ્રનો અનુભવ કરે છે. અને ઉપર આવીને પછી જયારે લખે છે, ત્યારે લખશે, ત્યારે શું લખશે? લખશે ત્યારે એ જ લખશે કે સમુદ્ર કેવો હતો, એ સમુદ્ર વિશે જ લખશે. તરંગો ઉપર છે ત્યારે પણ શાંત સમુદ્રનું જ વર્ણન કરે છે. નિર્વિકલ્પમાં તો નિર્વિકલ્પ છે, પણ વિકલ્પમાં જયારે લખાણ લખે ત્યારે પણ નિર્વિકલ્પ કેવું છે એ જ લખે છે. શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર મારાથી છે, હું શાસ્ત્રથી નથી. એ શાસ્ત્ર ને પણ જેને ખરી રીતે અર્થ સમજ્યા છે, વાંચ્યા છે, ક્યાં સમય જ છે આપણી પાસે? આ બધા રહસ્ય છે. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. એક વ્યક્તિ રસ્તા ઉપર વેચવા માટે નીકળી છે, ડિક્શનરી ને વેચવા નીકળી છે. એક ઘરે જઈને કહે છે કે ડિક્શનરી જોતી છે, ડિક્શનરી જોતી છે. તો એક બેન કે ના નથી જોતી, અમારા ઘરમાં એક ડિક્શનરી પહેલેથી છે. તો કે ક્યાં છે? એના હસબન્ડ નહીં, બીજા કોઈ. એ કે ક્યાં છે ડિક્શનરી? તરત જ એ સ્ત્રીએ આંગળી ચીંધીને કહી દીધું, સામે જો ખૂણામાં. અને ખૂણામાં હતું, જાદુ પુસ્તક હતું. ડિક્શનરી વેચનારા એ કહી દીધું કે બેન, એ ડિક્શનરી નથી, એ તમારા ધર્મનું શાસ્ત્ર છે. તો કે તને કેમ ખબર પડી કે અમારા ધર્મનું શાસ્ત્ર છે? કે બેન, એના ઉપર લાગેલી ધૂળ ને દેખીને. ડિક્શનરી હોત તો આટલી ધૂળ ન લાગી હોત, કારણ કે રોજ રોજ શબ્દ ને જોવા માટે ખોલતા હોય તો ધૂળ ન લાગે. જે જ્ઞાનીઓએ આ શાસ્ત્રોની રચના કરી, આપણી પાસે ખોલવાનો ટાઈમ નથી. એટલે કહું છું, પહોંચાડો આ વિતરાગી વાણીને આખી દુનિયામાં બધે જ, કારણ કે આપણા પર કરુણા કરી છે. ચાર દિવસ પછી એ દિવસ આવે છે, 10મી મે નો દિવસ છે. 3 વર્ષ પૂરા થાય છે. 10મી મે 2015ની સાલ, આ 2 વર્ષ પૂરા થશે. 2015 10th મે ના હું જાપાન જતો હતો ઇન્ડિયાથી. સિંગાપોર થઈને મારી ફ્લાઇટ હતી, સિંગાપોર મારે રોકાવું હતું 1-2 દિવસ. પણ થયું એવું કે મારી પાસે સિંગાપોર થી જાપાન ની ટિકિટ નથી. ત્યાં જઈને ટિકિટ લેશું, કીધું કેટલા દિવસ રોકાવું પડે પછી જોઈશું. મેં બધા દેશોની યાત્રા આવી રીતે કરી છે, એ જોયું જશે ત્યાં શું થશે. પ્રકૃતિ તું કે જે મારે ક્યાં જવાનું છે. અને આ બહુ મહત્વપૂર્ણ વાત છે, બહુ મહત્વપૂર્ણ છે. હું હમણાં એક શહેરમાં ઉતરતો હતો અને ત્યાં તે ફ્લાઇટમાં ટર્બ્યુલન્સના કારણે બહુ જ વેધર એવી ખરાબ હતી કે વિમાન ઊંચે નીચે થતું હતું. અને એર હોસ્ટેસ પણ જોર જોર થી ચીસો પાડવા લાગી, જે મેં ક્યારેય દેખ્યું નતું. બધા લોકો બહુ ચીસો પાડતા હતા, પેસેન્જરો બધા ડરી ગયા હતા. હું બેઠો હતો અને મારી આજુબાજુ પછી બધું જયારે વેધર ઠીક થયું ને પછી તમને કઈ થતું ન તો શું વિચાર કરતા હતા? ત્યારે મેં ભાઈઓને કીધું કે જ્યાં હું જઈ રહ્યો છું એ જીવોનું જો પુણ્યનો ઉદય હોય તો વિમાનને શાંતિથી નીચે ઉતારે, અને જો સ્વર્ગના દેવો કે એ મારી રાહ જોઈને બેઠા છે તો તું મને આ વિમાનને અહીંયાથી નીચે પાડ. પ્રકૃતિ કુદરત તું કર વ્યવસ્થા, ક્યાં જવાનું છે, જો ત્યાં જવાનું હોય તો નીચે પાડ ને અહીંયા સાંભળવાના હોય એવા એના ઉદય હોય તો નીચે ઉતારી દેજ. મારે તો કઈ કરવાનું નથી, હું બે જગ્યાએ જવા તૈયાર છું અત્યારે જ. તે કમ્પ્લીટલી તમે સરેન્ડર થઈ જાઓ. કુદરત તો કર વ્યવસ્થા, અને આના અંદર બહુ ઊંડું રહસ્ય છે. મુનિરાજ આહાર લેવા નીકળે છે, એ આહાર લેવા નીકળે ત્યારે સરેન્ડર થઈને નીકળે છે. એ મુનિ 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 કહું છું. એ પછી મુનિરાજને એ નિયમ હોય છે, આહાર લેવા નીકળે ત્યારે નિયમ છે. કોળીઓ તમારા ઘરે હું લઉં છું, તમારી અનુમતિ હોય તો કોળીઓ લઈશ, તમારી અનુમતિ હોય તો કોળીઓ લઈશ, જબરદસ્તી હું કોળીઓ નહીં લઉં. પણ તમારી જ અનુમતિ નહીં, આખી દુનિયામાં બધાની અનુમતિ હોય, પરમિશન હોય કે આ કોળીઓ મારા મોઢામાં જાય તો જ લઈશ. આખી સૃષ્ટિ, આખું વિશ્વ તૈયાર હોવું જોઈએ કે આ કોળીઓ મારા મોઢામાં જાય. તેની ખબર કેમ પડે કે આખી દુનિયા આના માટે તૈયાર છે કે આ કોળીઓ મારા મોઢામાં જાય? તો એના માટે અભિગ્રહ લઈને નીકળે છે કે ચાલો હું આજે નીકળું છું, એ ઘરેથી આહાર લઈશ કે જે ઘરની સામે બે કાળી ગાયો લડતી હોય, જેના હાથ સાંકળથી બંધાયેલા હોય, મોઢા ઉપર ત્યાં ચહેરા ઉપર હાસ્ય હોય, આંખમાં આંસુ હોય, આવું બધું ઘણા બધા નિયમ, આ બધું જ જો મને એક જગ્યા ઉપરથી મળે તો હું સમજી લઈશ કે આખી સૃષ્ટિ આખી દુનિયાને મંજૂર છે કે આ કોળીઓ મારા મોઢામાં જાય. અને જો આવું ન થાય તો હું સમજી લઈશ કે કુદરતને અહીંયા મારી જરૂર નથી, હું બીજે જવા તૈયાર છું. કર તો કુદરત રોટલીની વ્યવસ્થા, જો જરૂર અહીંયા મારી હોય તો. તું કર વ્યવસ્થા, અને વ્યવસ્થાઓ થતી કારણ કે ત્યાં રહેવાની જરૂર હતી. પ્રકૃતિ કે છે અહીંયા તમારી જરૂર છે. તમે પ્રકૃતિ તું કર વ્યવસ્થા, જો જગતના જીવોને આત્મસિદ્ધિ શાસ્ત્ર મળવાનું છે, મારી પાસે નથી 142 રૂપિયા પણ પ્રકૃતિ તું કર વ્યવસ્થા, જો વિતરાગી વાણી મળવાની હોય તો તું કર વ્યવસ્થા. મારે તો કઈ નથી કરવાનું. તમે જેટલા જેટલા સરેન્ડર થતા જાઓ તમે એટલા 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 નિર્ભય એવા દશાને પ્રાપ્ત થશો. તમારે કઈ કરવાનું નથી. પછી પ્રકૃતિ તું કર વ્યવસ્થા. તમે સરેન્ડર થઈ ગયા, સરેન્ડર થઈ ગયા એટલે કે બસ મરદાઓને તમે ઉપર તરતા દેખો છો, જીવતા લોકો હોય ડૂબતા હોય છે. મરદા તરતા હોય છે, જીવતા ડૂબતા હોય છે, કારણ કે મરદા એ સરેન્ડર થઈ ગયેલા છે. જીવતામાં હજી કઈક છે અક્કરતા કે આમ કરું ને આમ કરું. સરેન્ડર થઈ જાઓ, એ સરી જાય છે. પછી પ્રકૃતિ શું કર ગોઠવણ, આપણે બહુ પહેલેથી જ પ્લાનિંગ કરીએ છીએ, આનું આમ કરશું આનું આમ કરશું. એટલે બે જણા આવ્યા હતા, એક કે મારે ડોક્ટર બનાવવો છે મારા છોકરાને, એક કે મારે પેલું બનાવવો છે વકીલ બનાવવો છે. પત્ની કે છે મારે ડોક્ટર બનાવવો છે કારણ કે ડોક્ટરના ધક્કા ખાઈ ખાઈને થાકી ગઈ, અને પતિ કે મારે વકીલ બનાવવો છે કારણ કે વકીલના ધક્કા ખાઈ ખાઈને થાક્યો. મારે આ બે જીત પકડી મહારાજ ની પાસે જાય, મહારાજ ને કે તમે કઈ સલાહ આપો. મહારાજ કે હું તમને દેઈને કોઈને ન કહું, તમે ખાલી છોકરાને પૂછો એને શું બનવું છે. પણ કે છોકરાને તો પૂછવા દો કે એને શું બનવું છે, કે છોકરો થયો જ નથી, થાય તો. હજી તો જન્મ્યો નથી પણ વિકલ્પો 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 ચાલુ ચાલુ છે, કદાચ થાય તો. આપણું જીવન પણ આવું જ છે, કાલે આમ થશે પરમ દિવસે આમ થશે. બધાના ઘરે બપોરના જમતી વખતે આજ છે, સાંજના શું બનાવવું છે, સાંજના બેઠા હોય ત્યારે કાલનો શું વિચાર છે. સહજ સહજ એ સ્થિતિને એ રીતે લો. જસ્કો એટલી શાંતિમય તમે જીવનને જીવશો, આનંદમય જીવન જીવશો. આ બહુ અદભુત રહસ્ય છે. આમાં પરમ કૃપાળુ દેવ જે કે છે, અનુભવ થી મહાન બીજું કોઈ પ્રમાણ નથી. તમે એને પૂજો કે જેને અનુભવ છે. નિર્દોષ નરનું કથન માનો તે જેને અનુભવ્યું. શ્રદ્ધા આનું નામ છે. મને ઘટના સ્મરણમાં આવી રહી છે. એક વ્યક્તિ એના મિત્રને રસ્તા પર મળે છે અને કે છે, તું? તો કે હા હું. મને તો એવા સમાચાર મળ્યા ગયા અઠવાડિયે કે તું મરી ગયો. પેલો કે, શું વાત કરે છે? ચલ કઈ વાંધો નહીં, છોડ હવે, જે થયું તે થયું. અત્યારે તો હું તને જીવતો દેખાઉં છું ને, છોડ. કે મેં રડી પણ લીધું બહુ, પણ જે રડી લીધું તો હવે શું કરું? સાચું થાય ત્યારે કે ન રડતો, હવે એડવાન્સમાં રડી લીધું. એક વાર રડવાનું હતું, તારું કામ પૂરું થયું. ના પણ કે મને કોઈ વાત કરી કે તું મરી ગયો છે, સમાચાર મળ્યા હતા. તો કે છોડ હવે, કે હવે તો નજર ની સામે છું ને. તો કે છે, ના, જેને મને સમાચાર આપ્યા છે એના ઉપર મારી શ્રદ્ધા તારા કરતા વધારે છે, હું એની વાતને જ માનીશ. આ શ્રદ્ધા, શ્રદ્ધા આ અદભુત છે. શ્રદ્ધા નજરની સામે લાગે છે કે આ છે, પણ કે ના, જેણે મને કહ્યું છે એના ઉપર મારી શ્રદ્ધા વધારે છે. આના કરતા નજર સામે દેખાય છે કે રસગુલ્લો જીભ પર મૂકું છું અને મીઠું લાગે છે, આનંદ આપે એવું લાગે છે, નજર સામે દેખાય છે, પણ હું નહીં માનું. આ નજર સામે દેખાય પણ નહીં માનું, મારી શ્રદ્ધા પરમ કૃપાદેવ ઉપર વધારે છે, જેમણે કહ્યું છે કે એમાં સુખ નથી, હું એમની વાત જ માનીશ. સદગુરુ પ્રત્યે એવી શ્રદ્ધા કે હું એ વાત માનીશ. પણ જયારે તમે પોતે પોતાના અનુભવથી આ માર્ગ પર ચાલો છો, કોઈના બીજાના સેવાથી નહીં, એટલા માટે કોઈની વાતને માનીને તમે અસ્વીકાર ન કરતા પોતાના અનુભવથી. એટલા માટે આચાર્ય કુંદકુંદેવ સમયસારમાં આ જ વાત કહે છે, પોતાના અનુભવ પ્રમાણથી તમે સ્વીકાર કરજો. મારા કહેવાથી નહીં, દરેકનો અનુભવ પોતપોતાનો છે. શબ્દો ભલે એક જેવા લાગતા હોય પણ અનુભવ પોતાનો છે. ત્રણ વ્યક્તિ છે, ત્રણેય વ્યક્તિને ગોળ આપ્યો છે અને પૂછ્યું કે બતાવ ગોળ કેવો છે. પેલી વ્યક્તિ કે ગોળ મીઠો છે, બીજી વ્યક્તિ કે ગોળ મીઠો છે, ત્રીજી વ્યક્તિ કે ગોળ મીઠો છે. ત્રણેય બોલે છે કે ગોળ મીઠો છે, પણ ત્રણેયનો અનુભવ એક નથી. શબ્દોમાં ભલે એક આવતું હોય કે મીઠો છે, મીઠો છે, મીઠો છે, અનુભવ ત્રણેયનો પોતપોતાનો છે, સ્વતંત્ર છે. પોતાનો અનુભવ જ પોતાના કામમાં આવે છે. અને આ અદભુત એવું રહસ્ય છે, આ અનુભવનું રહસ્ય અદભુત છે. જીવનનો પહેલો અનુભવ તમારા જીવનની આદત બની જાય છે. જીવનમાં જયારે તમને પહેલો કોઈ અનુભવ થયો, એ અનુભવ એવો તમને સ્પર્શી ગયો કે તમારી લાઈફમાં એક હેબિટ બની ગયો, આદત બની ગયો. કોઈ પણ વસ્તુ તમે પહેલી વાર કોઈ મીઠાઈ ખાધી, એ ખાધી પહેલો અનુભવ એવો થયો, હવે તમને એમ થયું કે ના, મારે રોજ આવી ખાવી છે, આદત બની ગઈ. પહેલો અનુભવ આદત બની જાય છે. એટલા માટે જ કે છોકરો છે એ છોકરો બાપ થી દૂર રહી શકે, પણ માં થી દૂર નથી રહેતો. કારણ કે માં એ છોકરા માટે પહેલો અનુભવ છે. છોકરાએ પેલા માને જોઈ હતી, બાપને પછી જોયો છે. જીવનનો પહેલો અનુભવ એ જીવનની આદત બની જાય છે. લોરેન્ઝે આના ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા. મરઘી હતી, એ મરઘીનું ઈંડું, એ ઈંડું જેવું નીકળ્યું અને ઈંડાને દૂર કરી દીધું મરઘીથી. અને ઈંડાની બાજુમાં તે એક ફુગ્ગો રાખ્યો. ફુગ્ગો એ રાખ્યો અને ઈંડો માંથી બચ્ચું બહાર નીકળ્યું અને બચ્ચા એ પેલા તે ફુગ્ગાને દેખ્યું. ફુગ્ગાને દેખતા જ તે હવે એ જ્યાં જ્યાં ફુગ્ગો જાય છે એ બચ્ચું જે છે ફુગ્ગાની પાછળ દોડે છે. માં ક્યાં કેની પડી નથી એને, એનો પહેલો અનુભવ થયો, એની આદત બની ગયો. મનુષ્યનો પહેલો ખોરાક દૂધ છે. દુનિયામાં એવું કોઈ પ્રાણી નથી કે જે જીવનભર દૂધ પીતું હોય, મનુષ્ય સિવાય. આખી જિંદગી દૂધ પીવે, પહેલો અનુભવ, પહેલો ખોરાક પણ એનો જીવનના અંદર એની આદત બની ગયો. ને એ પાછું પોતાની માનું નહીં, બીજાની માનું, અને બીજાની માનું પણ નહીં જાનવરની માનું, જે પોતાના માટે હતું જ નહીં. પણ એ કે પહેલો અનુભવ એ જીવનની આદત બની જાય છે. કોઈ પણ ભોગો તમે ભોગ્યા, પહેલી વાર ભોગ્યા એવા તમને લાગ્યા, હવે આદત બની ગયા. પહેલો અનુભવ એ જીવનની આદત બની જાય છે. આ તો બહુ ખતરનાક કહેવાય કે ના ખતરનાક ના કહેવાય. એ જયારે ચૈતન્ય તત્વ નો પહેલો અનુભવ થાય છે એ અનંત કાળ ની આદત બની જાય છે. આ સિદ્ધાંતો બધામાં ઘટિત થાય છે. એવો અનુભવ, નિર્વિકલ્પ અનુભવ થયો, હવે આદત થઈ ગયો, હવે અનંત કાળ સુધી આવો જ આવો, આવો ને આવો અનુભવ. પહેલો અનુભવ એ આદત બની જાય છે. અનુભવ થી બોધ મળે છે, અનુભવથી બોધ મળે છે, એટલે જાગૃતિ વર્તે. અનુભવથી મહાન બીજું આ જગતમાં કઈ નથી. જેવો તમને અનુભવ થાય, અનુભવ થતા તમે એ રૂપે પછી દેખો છો, તમારી દ્રષ્ટિમાં એ જ આવી ગયું જે તમને અનુભવમાં આવ્યું. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. પછી વાત કરીશ. એક ભાઈ હતા, એ જહાજમાં બેઠા અને જહાજ પોતાની સીટ ઉપરથી ઉભા થયા અને કેપ્ટન જે હતા એ કેપ્ટનની પાસે પહોંચી ગયા અને કેપ્ટનને પૂછે છે કે પેટ્રોલ ભરાયું છે ને? કેપ્ટન કે તમે અહીંયા આવી ગયા કેવી રીતે? દરવાજો ખુલ્લો હતો કે? જાઓ કે બેસો, તમારી સીટ ઉપર બેસો, બધું જ બરાબર છે કે જાઓ. થોડી વાર પછી પાછા ઉભા થયા કે બ્રેક ને બધું બરાબર છે ને? કે ભાઈ બધું જ બરાબર છે, તમે બેસો જાઓ. કે પાછા ઉભા થયા, કેપ્ટન કંટાળી ગયા હતા કે આવું કેમ કરે છે. પાછું જઈને કે બધું બરાબર તો છે ને? ભાઈ બધું જ બરાબર છે, તમે બેસો. તો કે છે પહેલેથી પૂછી લેવું સારું. પછી અધવચ્ચે તમે પહોંચો અને તમે મને એમ કહો કે હાલો હવે ધક્કો મારો, તો હું ક્યાંથી મારું? એ ભાઈ પહેલી વાર જહાજમાં બેઠા હતા અને આ સુધી એવી બસમાં બેઠા હતા કે જે બસમાં ધક્કા જ મારવા પડે. જીવનના જે અનુભવો હોય ને, અનુભવો પછી એની આદત બની જાય છે કે આમાં ધક્કો મારવો પડશે. અનુભવ થી બોધ લે, સાવધાન ને સાવચેત થાય. પણ આપણે નથી થતા, આપણે એ કરીએ જે આપણે કરવું હોય છે. એક લાહોન્સ નામની વ્યક્તિ થઈ, લાહોન્સ પોતે કે છે હું ગમે ત્યાં મરવાનું પસંદ કરીશ પણ પથારી ઉપર નહીં. કોઈ વ્યક્તિ ઘોડા ઉપરથી નીચે પડી જાય તો આપણે કહીએ છીએ કે બીજી વાર ઘોડા ઉપર ન બેસવું જોઈએ. આપણે કોઈ જ મરી ગયું, લાખોમાં કોઈ એક પડીને મરે, પણ આપણે કેવો બોધ લઈએ છીએ કે ઘોડા ઉપર ન બેસાય. કોઈ એકાદ અનુભવ થયો કે ના ઘોડા ઉપર ન બેસાય, કોઈ ભાઈ ઘોડા ઉપરથી પડી મરી ગયા હતા, ઘોડા ઉપર ન બેસાય. લાહોન્સ કે જે પથારી ઉપર આટલા લોકો મરે છે પણ કોઈ લોકો પથારી ઉપર બેસે છે, આ મને સમજાતું નથી. હા, અનુભવથી એ બોધ કેમ નથી લેતા? બોધ લે અનુભવથી. અનુભવ પ્રમાણ એ સૌથી મોટું પ્રમાણ છે. અને એ જે છે ને, હે ચૈતન્ય પરમાત્મા, જીવનના અનુભવોથી એ બોધ લે છે, એ બોધ જ એના માટે માધ્યમ બની જાય છે અનંતની યાત્રા માટેનો. ચૈતન્ય તત્વની જે અનુભૂતિ થઈ, એ અનુભૂતિ થતા જ એક ધ્રુવ એ દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો. એક અનુભવમાં આવ્યો અને એ અનંત કાળ સુધી ટકેલું એવું એ એક અનુભવમાં આવ્યું. હવે ભય ન રહ્યો કે કાલે શું થશે, કારણ કે અનંત કાળ સુધી ટકેલું છે એવું તો અનુભવી લીધું છે. જયારે તમને ભવિષ્યનું આમ બધું જ દેખાઈ જાય કે આ કાલે પણ આ છે, પરમ દિવસે આ છે, પછી છે, પછી છે, પછી છે, આવું તમને દેખાઈ જાય, પછી તમને ચિંતા થાય કે કાલે આનું શું થશે? તમને તો દેખાઈ ગયું. જયારે અનાદિ અનંત ચૈતન્ય તત્વ નો અનુભવ થયો, હવે ચિંતા થાય કેમ કે કાલે મારું શું થશે? એટલે આત્મજ્ઞાન એનું નામ છે. આ જગતમાં કાલે શું થશે મને ખબર નથી. આ બધા પરમાણુનું, આ પરમાણુનું કાલે શું, આગલા સમયે શું થશે એવું નથી જાણતો. જગતમાં આગલા સમયે શું થશે એવું નથી જાણતો, પણ આત્મામાં અનંત કાળ સુધી શું થશે એની મને ખબર છે. એનું નામ આત્મજ્ઞાન છે. આખા જગતમાં શું થશે એની ખબર નથી, પણ પોતાનામાં શું થવાનું છે અનંતકાળ, એ અનુભવમાં આવ્યું. આ આત્મજ્ઞાન છે, આ જાણ્યું છે, આત્મજ્ઞાન છે. આખા જગતમાં અનંતકાળ સુધી શું થશે એ જાણી લેવાનું નામ કેવળ જ્ઞાન છે. અહીંથી શરૂઆત થાય. પેલા હું પોતે પોતાનું તો સ્વરૂપ જાણી લઉં, પોતાના અનુભવથી જે કઈ પણ ચાલે છે પોતાના અનુભવથી ચાલે છે. એટલે અનુભવ થયા પછી એ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા દ્રઢ થઈ છે, એ શ્રદ્ધા થઈ છે, એની પેલા શ્રદ્ધા પણ નથી. પોતાના અનુભવથી એક બેન છે, એક ભાઈ એની પત્નીને લઈને ગયા છે ડોક્ટર પાસે. ડોક્ટર પાસે લઈને ગયા, ડોક્ટર ત્યાં છે, એની પત્ની છે. ડોક્ટરે એના પતિને કહ્યું જાઓ બહાર બેસો. નર્સ પણ હતી, નર્સને પણ કહ્યું જાઓ બહાર બેસો. પતિને પણ મોકલી દીધો અને નર્સને મોકલી દીધી, કોઈ નહીં. અને ડોક્ટરે કહ્યું કે બોલો શું થયું છે તમને. પત્નીએ તરત જ કીધું કે બહાર જે નર્સ છે એને અહીંયા ઉભી રહેવા દે. ડોક્ટર કે કેમ તમને મારા ઉપર ભરોસો નથી? પત્ની કે છે તમારા ઉપર તો પૂરો ભરોસો છે પણ મારા વર ઉપર ભરોસો નથી. જીવનના અનુભવો એવા એવા થયા છે, ઠોકરો બહુ ખાધી છે. અનુભવથી હવે હું આ કહું છું, પોતાનો અનુભવ પોતાને કામમાં આવે છે, બીજાના અનુભવથી ચલાતો નથી. હવે જે અદભુત રહસ્ય અંતિમ પંક્તિઓમાં છે, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જ્યો આ વચન ને હૃદયે લખો. દ્રષ્ટિ તારો આત્મા, તારો આત્મા શીઘ્ર એને ઓળખો. ઓળખવા માત્ર ને ધર્મ કયો, ઓળખો. કઈ ન છોડો, કઈ ન ગ્રહણ કરો, ઓળખો. સદગુરુ ક્યારેય પણ તમને એમ નહીં કે તું મારી પાસે આવશે અને આની પાસે નહીં જતો. આજ સુધી તમારું શોષણ થયું છે, જ્યારે ગુરુએ તમને કીધું એ ગુરુ નતા, એ કુગુરુ હતા. જેને તમને કીધું તું ચિંતા નહીં કર, હું બેઠો છું, મારા જેવો ગુરુ તને મળ્યો ને તને સમય દર્શન ન થાય? જરૂર થશે, હું બેઠો છું ને. હું બેઠો છું. અને આવું જયારે કીધું ત્યારે તમને ગમ્યું, કારણ કે તમારો બોજો કોઈ ઉપાડી દીધો. તમને લાગ્યું કે ખરેખર આ ગુરુના ચરણોમાં બેસવા જેવું છે, કેટલું વચન આપી દીધું છે. પણ તમારી શ્રદ્ધા સાથે એ શોષણ થઈ રહ્યું છે. કોઈ ગુરુ તમને તમારો બોજો લઈ ન શકે ને તમને આત્મજ્ઞાન આપી ન શકે. સદગુરુ ક્યારેય એમને કે મારી પાસે બેસ, હું તારો બોજો ઉપાડી લઈશ. સદગુરુ સદાય કે છે, આ રહ્યો સાચો હીરો અને આ રહ્યા કાચના ટુકડા. એને ઓળખાણ કરાવી દે છે, હવે તારા ઉપર છે, તારે જે જોતું એમ જે કરવું એ કર. એ ઓળખાણ માત્ર કરાવે છે. એ ઓળખાણ ક્યારે કરાવે છે? કારણ કે પોતે ઓળખે છે એટલા માટે. એટલે અહીંયા કે છે, આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો. હું સદાય અલી હફીઝની ઘટના કહું છું. અલી હફીઝ એક નાના ગામમાં રહે છે. એક સંન્યાસી એના દ્વારે આવે છે. સંન્યાસી કહે છે, તું નાના ગામમાં શું કરે છે? આ ગામ છોડીને જતો રે, આ ગામમાં કઈ કારું હિત નહીં થાય. દુનિયામાં એવા એવા ચમકતા હીરાઓ કેવા છે, એ હીરાની શોધ કેમ નથી કરતો તું? તું હીરાની શોધ કર, તને હીરા મળશે, તું બહુ સમજદાર છે. તારા ગામમાં તારું કઈ હિત નથી થવાનું. અને આખી દુનિયામાં એવું છે. અહીંયા આ જ ગામની વ્યક્તિ જો તમને પ્રવચન આપતી હોય તો તમે કેટલા આવશો સાંભળવા? પણ બાર ગામથી કોઈ આવે તમે આવો છો. ગામના ગામના લોકોની એટલી કિંમત નથી થતી. પછી ભલે એ પણ જ્ઞાની હોય સમજદાર હોય, પણ ઘરના છે ને, ઘર કી ઘટના છે. જીસસ ક્રાઇસ્ટ ને એમના ગામના લોકોએ સૂળીએ ચડાવી દીધા. એ એનું મૂળ કારણ બન્યા હતા, ગામના લોકો છે. એટલા માટે, કારણ કે જીસસ જયારે પ્રવચન આપતા ત્યારે કોઈ શાસ્ત્ર ખોલતા નહીં, અને કોઈ મૂકે તો આમ ખોલી જે પાનું નીકળે એના ઉપર બોલવા માંડે. એ તો ખાલી આમ બોલે લોકોને રાજી રાખવા કે આ શાસ્ત્ર ખોલ્યું છે. લોકોને પસતું નહીં કે આ નાનો એવો કાલનો છોકરો આ અજ્ઞાની કેવી રીતે થઈ ગયો. આમ બધા કોરા રહી ગયા. મોહમ્મદ પૈગંબર આખી દુનિયામાં લોકો એને ભગવાનની જેમ પૂજે, એના ગામમાં લોકો એને મોહમ્મદીઓ કહેતા હતા. કાશીમાં કબીરને બહુ હેરાન કર્યા હતા ત્યાંના લોકોએ. પંડિતોએ બહુ હેરાન કર્યા હતા કબીરને. ગામની અંદર બહુ હેરાન કરે છે. એ વ્યક્તિ બહુ મહાન છે, તમને પણ અહીંયા સત્સંગ કરાવનારા છે, પણ તમે એની કદર નથી કરી. ગામના છે ને, મોરારી બાપુ છે, એ એમના ગામમાં નીકળે ને જયારે ગાડી લઈને નીકળે એ બોરલો નીકળ્યો. આખી દુનિયામાં બાપુ તરીકે પૂજાય, ગામમાં એ બોરલો કહેવાય. અલી હફીઝ ને પણ એવા સંન્યાસી એ કીધું કે નીકળ તું અહીંથી, આ ગામમાં ગામમાં તારું કઈ હિત નથી થવાનું. અલી હફીઝ એ દિવસે તે પોતાનું ઘર, પોતાનું ખેતર બધું જ વેચી નાખ્યું. અને જેટલા રૂપિયા આવ્યા એ રૂપિયા લઈને આખી દુનિયામાં નીકળી ગયો કે હીરાની શોધ કરીને રહી શકે. સંન્યાસી એ કીધું છે ને, ચમકતા હીરા દુનિયામાં છે. મોટા ભાગે આ પૃથ્વી પર આવું થયું છે કે લોકો પારકી સંપત્તિ મેળવવા માટે પોતાની સંપત્તિને વેચી નાખે છે. આપણે પણ આ જ કર્યું છે કે પારકી સંપત્તિ મેળવવા આપણે પોતાની સંપત્તિને, અહીંની અંતરની સંપત્તિને વેચી છે. અલી હફીઝ એવી રીતે નીકળી જાય છે અને વર્ષો સુધી નીકળે છે અને હીરો મળતો જ નથી. ક્યાંય હીરા નથી મળતા. 12 વર્ષ પછી એને સડકના કિનારે મોત મળે છે. પાણી 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 કરતો, કારણ કે જેટલા રૂપિયા હતા એ ખલાસ થઈ ગયા. રસ્તા વચ્ચે મરી જાય છે. સમાચાર મળે છે આ ગામમાં પાછા કે અલી હફીઝ નું મૃત્યુ થયું. એ જ દિવસે એ સંન્યાસી પાછો આ ઘરે આવે છે, દરવાજો ખટખટાવે છે. એને એમ કે અલી હફીઝ મને મળશે. 12 વર્ષ પછી સંન્યાસી નું આગમન થયું હતું. સંન્યાસી એ પૂછ્યું કે અલી હફીઝ ક્યાં ગયા છે? કે અલી હફીઝ તો અહીંથી એ દિવસે જ નીકળી ગયા હતા, ઘર ને બધું વેચીને. હવે આ એનું નથી, આ મારું છે. ત્યાં તે સંન્યાસી ની નજર ખૂણામાં પડેલા ચમકતા પથ્થર ઉપર પડી. એ ચમકતો પથ્થર નતો, એ હીરો હતો. સંન્યાસી એ પૂછ્યું એ નવા મકાન માલિક ને કે આ ક્યાંથી મળ્યો? તો કે અલી હફીઝ ના ખેતર માંથી. અલી હફીઝ ના ખેતર માંથી એ ચમકતો હીરો મળ્યો. કે મને લઈને જા. અને ત્યાં લઈને ગયા ને ચમકતી રેત જોઈ ને રેત ની નીચે નીચે કાઢતા ગયા. સંન્યાસી હીરા નું પારખું હતો. એને જોયું તો મોટા મોટા હીરા નીકળ્યા. એ અલી હફીઝ ના ખેતર માંથી હીરો નીકળ્યો. જે હીરો દુનિયાનો સૌથી કિંમતી હીરો, જે કોહિનૂર હીરો આજે લંડન માં છે, અલી હફીઝ ના ખેતર માંથી નીકળ્યો. અલી હફીઝ એ હીરાને શોધવા માટે આખી દુનિયામાં ફર્યો હતો. કોહિનૂર એને ન મળ્યો. આપણા બધાના આ હાલ છે. એટલે કે છે, શીઘ્ર હવે ઉતાવળ કરો, આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો. હવે ઓળખો તમારી અંદર જ છે. સર્વાત્મ માં સમદ્રષ્ટિ થયો, ભેદ મટી જાય. હવે કઈ છોડવાનું નથી, કઈ ગ્રહણ કરવાનું નથી. ગ્રહણ અને છોડવું બે નીકળી ગયું, બે છૂટી. એક સિક્કાની એક બાજુ એવી છે કે કઈ ગ્રહણ કરીએ છીએ અને બીજી બાજુ એવી છે કઈ છોડીએ છીએ. લોકો ભૂલ કરે છે. જે લોકો પકડીને બેઠા છે એ સિક્કાની એક બાજુ રાખીને બેઠા છે. બીજા લોકો એવા છે કે જે સિક્કાની બીજી બાજુ રાખીને બેઠા છે. કોઈ ગ્રહણ કરીને બેઠા છે, કોઈ ત્યાગીને બેઠા છે. સમજદાર એ છે કે જે સિક્કાને છોડી દે છે, આખો સિક્કો છોડી દીધો. ન તો ગ્રહણ ન ત્યાગ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા. આખા સિક્કાને છોડવાનો છે, સિક્કાની એક બાજુને નથી છોડવાની. ખાલી ઓળખો, શીઘ્ર એને ઓળખો. જાગૃતિ રહી, અવસર જ નથી, સમય જ નથી. એટલા માટે આ કહ્યું. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. એક છોકરાએ એના પપ્પાને કહ્યું કે પપ્પા, તમારો રોજનો પગાર કેટલો છે? તમે 10 કલાક કામ કરો છો. તો કે બેટા 500 રૂપિયા, 10 કલાક કામ કરો છો. સારું, 10 કલાક કામ કરવાના 500 રૂપિયા. એવી રીતે છોકરાએ પપ્પાને કહ્યું કે પપ્પા, એક કામ કરો ને, મને 5 રૂપિયા આપો ને. પપ્પાએ કીધું, શું જોતા? ના, મને આપો. કઈ બોલ્યો નહીં પપ્પાએ. જોથી તમાચો માર્યો, બોલતો નથી. છોકરો રડતો રડતો અંદર ગયો. અંદર ગયો અને પપ્પાએ અંદર જઈને જોયું તો છોકરો રૂપિયા ગણતો હતો અને એમાં 45 રૂપિયા એની પાસે હતા. 45 હતા, 5 ઓછા હતા 50 માં. કે પપ્પા 5 જોતા, તારી પાસે આટલા બધા તો છે, 5 શું કામ જોતા હતા? કે પપ્પા 50 રૂપિયા જોતા હતા. એ 5 રૂપિયા ઓછા પડતા હતા. મારે 50 જોતા હતા તમને આપવા માટે, કે 1 કલાક મારી સાથે બેસો. તમારો 500 રૂપિયામાં 10 કલાક તમે કામ કરો છો, ખાલી મારી પાસે તો બેસતો. બધા સમય ક્યાં છે પપ્પા? પોતે વિચાર કરશે. અત્યારે ઉલટું છે. અત્યારે તમારા છોકરાને તમારે આપવા પડશે કે ભાઈ તું લે, પણ મારી બાજુ બેસ. ઉલટું છે. પણ એ સમય નથી. શીઘ્ર કરો, હવે સમય બહુ ઓછો છે. સર્વાત્મ મહાસમદ્રષ્ટિ. જે સંભાવ આવ્યો, સમાઈ ગયો. જે સમજ્યો એ સમાઈ ગયો. હવે ઉછળકૂદ નથી કરતો. તે શાંત થઈ ગયો. હવે એ જગતમાં એવો શાંત થયો એને ક્યાંય આશ્ચર્ય ન રહ્યું. તમને દુનિયાની કોઈ ઘટના આશ્ચર્યકારક ન લાગે, ઝટકો એવી ન, અરે આવું થયું એવું ન લાગે. બરાબર છે, આ સંસારનું સ્વરૂપ છે. એક વ્યક્તિ છે, એ વ્યક્તિએ કહ્યું કે આણે મારો વિશ્વાસઘાત કર્યો, આણે મારો વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત પછી કર્યો છે, ભૂલ મારી પણ છે. મેં એના ઉપર વિશ્વાસ કર્યો. એક જગ્યાએ રિક્ષાની પાછળ અમદાવાદમાં લખેલું હતું, ઉમ્મીદ હી ધોખા હૈ,
લોકો એમ કે ઉમ્મીદ રાખો તો ધોખો મળે, પછી એને પછી નહીં ઉમ્મીદ રખી વહી ધોખાય, ઉમ્મીદી ધોખાય. પણ એના ઉપર રાખી છે, અપેક્ષા રાખી છે, પછી ક્યાંય પણ આશ્ચર્ય થતું. સમજી ગયો એ સમાઈ ગયો, સમજો એ સમાઈ ગયો. શેક્સપિયર સદાય કહેતા કે સિક્કાઓ જે હોય છે એ ખખડે છે, નોટો નથી ખખડતી. અને કિંમત નોટોની વધારે છે, સિક્કાઓની નહીં. હું ધર્મી, હું ધર્મી, હું ધર્મી, મેં આટલા વ્રત કર્યા, આટલા તપ કર્યા, આમ કર્યું ને આ કર્યું ને, ખખડે છે એ જે સિક્કા હોય છે. અહિયાં તો અમૂલ્ય એવું ચૈતન્ય તત્વ પ્રાપ્ત થયું, ત્યાં ખખડવાનું બંધ થઈ ગયું. અદભુત અદભુત આના રહસ્ય છે. રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મ માં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. સર્વાત્મ માં સમદ્રષ્ટિ જો, જ્યાં દરેક આત્મામાં એક સમાન દ્રષ્ટિ, હવે ભેદ નથી રહ્યો, કારણ કે કોઈ પ્રયોજન નથી રહ્યું. એક વ્યક્તિ મને 10 કિલો સોનાનું બિસ્કિટ આપે છે અને બીજી વ્યક્તિ મને કાગળના ટુકડા આપે છે અને કોઈ કચરો આપે છે, કોઈ ફૂલનો હાર આપે છે, કોઈ ચપ્પલનો હાર આપે છે. પણ જ્યાં ખબર પડી કે જે આપે છે એ બધું જ તે બહાર જ રહેવાનું છે, તો આ ભેદ કરવાથી શું લાભ છે? મારી અંદર આવવાનું જ નથી, મારી અંદર જયારે પ્રવેશવાનું નથી તો હું આ ભેદમાં કેમ પડ્યો છું? અને ખરેખર એવું છે કે તમારી દ્રષ્ટિ એવી પલટાઈ ગઈ, એવું છે. ઓ આ સ્વરૂપ, એના ભાવ કેવા છે? બહુ ઊંડા સૂક્ષ્મ ભાવ છે. ગયા ભાવમાં તમે જે પણ હતા, આવતા ભાવમાં જે થશો, આ ભાવમાં જે છો, આ શરીરની અવસ્થા છે. શરીર જ જેને ન દેખાયું ને આત્મા જ્યાં દેખાયો, અહીંયા આત્મા દેખાયો, એને આખા જગતમાં એ દેખાય છે. એને અભ્યાસ ન કરવો પડે. ક્યારે તમે જો એનો અભ્યાસ કરવા જાઓ કે હું આને ભગવાન તરીકે દેખું, આને ભગવાન તરીકે દેખું, સંભવ નથી. પોતાને ભગવાન તરીકે જ્યાં દેખ્યો, ત્યાં જગતમાં બધા જીવો ભગવાન દેખાય છે. કારણ કે આખું જગત દર્પણ છે, દર્પણમાં એ દેખાય છે જેવું અહીંયા છે. હું પોતાને શરીર દેખું છું તો આખા જગતમાં શરીર દેખાય છે, કારણ કે જગત દર્પણ છે. હું પોતાને આત્મા રૂપે દેખું છું, આખું જગત મને આત્મા દેખાય છે. મહત્વનું એ છે કે પોતે કેવા છે. ઘણી વખત આ તમને કહ્યું ને કે જે ખોટું બોલે એને એમ જ લાગે, બીજા તો ખોટું નહીં બોલતા હોય. એટલે તમને કેટલી વાર પૂછે, સાચું સાચું કહો છો, સાચું કહો છો? કારણ કે પોતે એટલું ખોટું બોલે એને લાગે સામો વાળો ખોટું બોલતો હશે. પોતાની દ્રષ્ટિએ જગતને દેખે છે, દ્રષ્ટિ પોતાની છે. અંતમાં એક વાત કહીને સમાપ્ત થાય છે. નવ નવા દંપતિ હતા. દંપતિને બે માળનો બંગલો હતો, બાજુવાળા પાડોશી હતા, એક માળનો બંગલો હતો. પાડોશી જે કપડા સુકવવા આવતા, એ કપડા અગાસી ઉપર સુકવવા આવે, કપડા અગાસી ઉપર આને ઉપરના માળેથી કપડા દેખાય. પત્ની કહે કે આના પાડોશમાં આપણે ક્યાં આવ્યા, એના કપડા જો કેટલા ગંદા ધોવે છે. અને કપડા ધોતાય નથી આવડતી, કે તારે શું મતલબ છે એના કપડા ગંદા ધોયા કે સારા ધોયા, કે આવા ગંદા લોકોની સાથે ક્યાં રહેવું. બીજા દિવસે કે હું એને કહી આવું પત્ની કે આવા ગંદા કપડા કેમ ધોવે છે, કે આપણે નથી જવું કોઈના ઘરે કેવા. રોજ રોજ આજ રામાયણ કે કપડા ગંદા ધોવે છે, કપડા ગંદા ધોવે છે. 15 દિવસ સુધી આ ચાલ્યું ને એક વખત જોયું તો કપડા ચોખ્ખા ધોયા હતા. એટલે પત્નીએ કીધું કે જો એને સાંભળી લીધું, રોજ રોજ જો તમે બોલો તો એ સાંભળે, ક્યાંકથી એનામાં પરિવર્તન આવે. રોજ રોજ કહીએ તો પરિવર્તન આવે. આજે કપડા ચોખ્ખા ધોયા છે. પતિ કે ચૂપ, કપડા ચોખ્ખા ધોયા છે એમ કે છે, આજે કે મેં બારીનો કાચ સાફ કર્યો. કપડા તો ચોખ્ખા જ હતા, તારામાં પરિવર્તન લાવવાનું હતું. તારી દ્રષ્ટિ જો બદલાણી તો આખા જગતમાં બધા પરમાત્મા જણાશે, આખું જગત ચૈતન્યનો મેળો દેખાશે, પરમાત્માનો મેળો દેખાશે.
અને મેળા માટે હું પોતે પોતાના તત્વ ને ઓળખી લઉં અને બસ પોતાની યાત્રા પ્રારંભ કરું. પોતાનું ઓળખાઈ ગયું પછી કઈ નહીં, યાત્રા પ્રારંભ થઈ. એટલે હું સદાય સાધકો ને કહું છું, પોતાનું ઓળખાઈ જાય બસ. એટલે હવે તમે બધા જશો, બાર ચંપલ ઘણા પડ્યા છે, પોતાના ઓળખી લીધા, પહેરી લીધા. પણ પોતાના ઓળખી ને પહેરી લીધા પછી તમે બીજાના ચંપલ ઉપર નજર કરો ને આમ, તો લોકો શું વિચારશે, આ શું કરી ગયો છે, અહીંયા શું પ્લાન છે એમ. કે એનું તો એને મળી ગયું અને હજી આમ જોઈ રહ્યો છે, એટલે પ્લાનિંગ શું છે. પોતાનું મળે પછી પહેરી નીકળી જાય છે, પછી કયા કોના છે એમાં નથી અટકતો. પોતાનું તત્વ જેને પ્રાપ્ત થઈ ગયું હવે બીજામાં વ્યર્થમાં ઉલજતો નથી. સમજો, તે સમાઈ ગયો અમૂલ્ય તત્વ. વિચાર અદભુત છે, અમૂલ્ય છે, અલૌકિક છે. આવા ચૈતન્ય તત્વના વિચાર પણ પરમ કૃપાળુ દેવ કે છે, તમારા હૃદયમાં લખો, ખાલી મગજમાં નહીં, બુદ્ધિમાં નહીં, હૃદયમાં લખો. હૃદયથી આવશે એ શ્રદ્ધામાં કોતરાઈ જશે અને એ શ્રદ્ધા તે અનંતની યાત્રાનું કારણ થશે. આ સમસ્ત પરમાત્માઓ અત્યંત અત્યંત મહાપુણ્યશાળી ભાગ્યશાળી છો. કળી કાળમાં આ ભૂમિ પર આ યોગ પ્રાપ્ત થયો છે અને એવો વિચાર પણ આપને આવ્યો કે આ સાંભળીએ. કોઈક વિરલાને પ્રાપ્ત થાય છે, કોઈક વિરલાને. અહીંયાથી સામે કેટલી ગાડીઓ જાય છે ને આવે છે, આ ટોળું છે લોકોનું, પણ કેમ એ બાજુમાંથી નીકળી ગયા તમે અહીંયા બેઠા. જેના યોગ એવા હોય છે એના કાનમાં વાણી પહોંચે છે. મહાભાગ્યશાળી છો, ફરિયાદ ન કરો. હવે આ જે તમને કહ્યું એને ફરી ફરી યાદ કરો. આ સમસ્ત પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતા પૂર્વક સાંભળ્યું, વિનયવાન થઈ અહીંયા બેઠા, આદરભાવ પૂર્વક અહીંયા બેઠા. આ પરમાત્માઓના નિમિત્તથી મને સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો અને મારો આટલો સમય વ્યર્થમાં ન ગયો અને ચૈતન્ય તત્વના સત્સંગમાં રહ્યો. એના માટે આ પરમાત્માઓ નિમિત્ત થયા છો. આ પરમાત્માઓને હું મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરું.